सदानन्दाम्भोधे स्मितरुचिरपूरणे प्रफुल्लाम्भोजनमां सदसदृशशोभाक्षियुगलं कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण भवसंभवभीतिभेदनं सुखसंपात्कारुणानिकेतनं व्रतदानतपक्रियाफलं सहजानन्दगुरुं भजे सदा वर्णिवेशरमणीयदर्शनम् मन्दहास रुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमर्मुदा धर्मनन्दन्महम् धन मारा नाथ जे तम आप्या सुख अपार केवल करुणा वरसावी वाला करो अमारो उद्धार आनंद छे तमारी मूर्ति एज छे मारो आधार हम वृत्तियों ने प्रेमे खेची ने तमे राखो तमारे आकार श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः श्री घनश्यामाय नमो नमः श्री हरि कृष्णाय नमो नमः श्री नीलकंठाय सर्जुदासाय नमो नमः नमो नमः बोलो स्वामी नारायण भगवान की जय। तीर्थधाम कुंडल मां भजन हॉल मां वाला राजा धीराज સર્વાત્મા ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણની અહીંયા દિવ્ય મૂર્તિની સાનિધ્ય પૂજ્ય મુનિસ્વામી વગેરે સર્વે સંતો ચતુર્ભગત વગેરે પાર્ષદો સર્વે સમર્પિતો સેવાભાવીઓ અન્ય સર્વેને અતિ ભાવથી અમારા જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણની અસીમ કૃપાથી આ ઘોર કળી કાળમાં પણ આપણે શાંતિથી ભગવાનનું નામ લઈ શકીએ છીએ. વિઘ્નો કોઈ નડતા નથી ભજન કરવામાં. ભગવાને ભવાટવીમાં કૂતરા ગધેડા ન બનાવ્યા અને મનુષ્ય બનાવ્યા, એ તો પ્રભુનો પહાડ માનવો જ રહ્યો. મનુષ્ય બનાવ્યા પણ અરબસ્તાન પાકિસ્તાનમાં નહીં અને ભારતમાં બનાવ્યા, માટે મહારાજને થેન્ક યુ કહીએ. એમાં જ્યાં 500 પરમહંસ સાથે મોક્ષના સદાવ્રતને ખોલીને છૂટે હાથે આત્યંતિક કલ્યાણનું દાન દેતા હતા ભગવાન સ્વામિનારાયણ, જે ભૂમિમાં વિચર્યા એ ભૂમિમાં આપણને ભગવાનને ભગવાનના 500 પરમહંસની ચરણ રજની માટીમાંથી આ દેહ ભગવાને બનાવી આપ્યો, એ તો કઈ ઓછો ઉપકાર છે. વળી સર્વાંગ સંપૂર્ણ દેહ આપ્યો, સારી જ્ઞાતિમાં આપ્યો, અને તીર્થધામ કુંડળ જેવા પાવનકારી આ સ્થાનમાં સંતોની સાનિધ્ય આપણને ભગવાનનું ધ્યાન ભજન કથા કીર્તનનો ભગવાને ચાન્સ આપ્યો, માટે મહારાજને લાખો વાર થેન્ક યુ, સહ કોટી કોટી વંદન. આટલું તો એમણે જ કર્યું છે. હવે અહીંયા આપણે નામ લઈએ, કંઈ સેવા કરીએ, ભગવાનને સંતોને ભક્તોને રાજી કરીએ, તો બહુ મોટું આપણું કામ થાય. રાજી પર રળવા આપણે આવ્યા છીએ, કમાણી કરવી જોઈએ ને, ખોટમાં ન જવું જોઈએ. બધા દિન દિન પ્રતિ આપણા ઉપર ખૂબ રાજી થાય, જેના નામથી આ હોલનું ભજન હોલ નામ પાડ્યું, એ ભજન પ્રકાશ સ્વામીએ એક એકનો રાજીપો ખૂબ લીધો. બીજું બધું ડાપણ બુદ્ધિ હોશિયારી કળા બધું છોડીને રાજીપો જ રળવાનું રાખ્યું. આપણને કોઈ ભોટ ગણે, ગાંડા ગણે, બાળક ગણે, મૂરખ ગણે, નાના ગણે, પણ મને રાજીપો મળે છે કે નહીં, બસ બધાનો મને રાજીપો મળે છે કે નહીં, મારી પ્રગતિ થાય છે કે નહીં, આવી એને ઝીણી બુદ્ધિ વાપરી અને 13 વર્ષમાં તો કોકડું વાળી ઊંચું મૂકી દીધું. લ્યો, આપણે ઘણા વર્ષથી મચીએ પણ આપણે આપણી સફાઈ કરી નથી રહેતા. કારણ કે આપણે પાછા આપણી જ સફાઈમાં બધી જ શક્તિ અને સમયને વાપરતા નથી ને પ્રમાદી બનીને ઊંધું કરીએ છીએ, એટલે નહીં મેળ ખાય આપણો. આ જન્મમાં મેળ ખાય તો સારું, ઘણા જન્મમાં આગળ તો ખાધો નથી, આ ફેરે ચૂકીએ નહીં તો ઠીક છે. આવો મનુષ્ય જન્મ, આવો સર્વાંગ સંપૂર્ણ, આવી પવિત્ર ભૂમિમાં, આવા સંત સત્સંગીઓના પ્રાંતમાં આવી રીતે ભગવાને આટ આટલી કૃપા કરીને આપ્યો, તોય પણ આપણે આપણા કલ્યાણ માટે જેવું જાગવું જોઈએ એવા જાગતા નથી, માટે આપણને ધિક્કાર છે. ધિક્કાર આપણી બુદ્ધિને, ધિક્કાર આપણી ચતુરાઈ હોશિયારીને ભણતરને, ધિકાર આપણા શાસ્ત્રાભ્યાસને, ધિકાર આપણી હિંમતને સાહસને, ધિકાર આપણા ધર્મ નિયમને, ધિકાર આપણી આગવી હુંજને, કળા ચાતુરીને, દોઈ પીવાના. ભગવાનની નજીક દિન પ્રતિદિન જવાય તો સમજીએ કે મનખો આપણો લેખે છે ભાઈ, પળ પળ આપણી લેખે છે. આપણી તમામ શક્તિઓ ઇન્દ્રિયોની અંતકરણની આ લોકમાંથી અર્જિત કરેલી પરલોકની સંસ્કારમાં લઈને આવેલા એ બધી જ સફળ જો પરમેશ્વરની નજીક જવાય તો, અને ભગવાનથી દૂર દૂર જવાતું હોય તો શું કરવાનું એને. વાલા ભક્તો, આજની આ રવિસભામાં સોખડાના ગોપાલભાઈ પટેલનું આખ્યાન કેવું છે. આચાર્યો દેય ગ્રંથમાં આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજે આ આખ્યાન લખેલું છે. આપણે સૌ કોઈને ભગવાનમાં જોડે એવું છે, એમાં હરિભગતનું આખ્યાન હરિભગતને વધારે પડતું ઉપયોગમાં આવે, સંતનું આખ્યાન સંતને થોડું વિશેષ કામ લાગે. ભગવાનને ભજવામાં, સત્સંગને રાખવામાં આગળ આપણા વડવાઓએ કેવા કેવા દુઃખ વેઠ્યા છે એનો એક ચિતાર તમારી આગળ દોરાઈ જાહે. પરંતુ સંતોની સહાયથી અને ભગવાન શ્રીહરિની અદભુત આશ્ચર્યકારી શક્તિને કારણે ભક્તો સાંગો પાંગ પાર ઉતરે છે, આ લોકમાં વટભર જીવે છે. કુસંગીઓ અને નકામા માણસોની સામે માથું ઊંચું રાખી ભગવાન સ્વામિનારાયણના અને સંતના પ્રતાપે આ લોકમાં વિજેતા બન્યા પછીએ પણ ખાટ નથી માની લેનારા આ ભક્તો, આત્યંતિક કલ્યાણ જે ભગવાનનું અક્ષરધામ, તેમાં ભગવાનની સેવાનો દિવ્ય લાભ મેળવીને જ નફો થયો માનનારા છે. આ એનું તો નાશવંત છે, તેમ છતાંય આ લોકમાં હોવાથી આ લોકનો ભાવ દેહ ભાવને કારણે આપણામાં હોય એટલે ક્યારેક મૂંઝવણી થાય, ક્યારેક વળી હરખ થાય હરખ. પણ સાચો આનંદ તો ભગવાનનો છે, એ ન મળે ત્યારે આપણને મૂંઝવણી થવી જોઈએ. અને ભગવાનનો આનંદ, ભગવાનની સ્મૃતિ ને ભગવાનમાં પ્રેમ વધે ને હેતથી માનસી થાય, ધ્યાન થાય, ચિત્ત ચોટે ત્યારે બહુ હરખ થવો જોઈએ. આ લોકના પદાર્થ મળે કે ટળે, આબરૂ રહો કે જાઓ, કે ખૂબ કીર્તિ ને સન્માન થાવ, એનાથી ન શોક થવું ન હર્ષ પામવું, આવું તો સમજવું જોઈએ ને. આવો આ આખ્યાન સાંભળીને આપણે થોડું બળ મેળવીએ. ભગવાન નજીક જવા માટે કેડ કસીએ. ભગવાનનો પરોપકાર, ભગવાનની દયા, ભગવાનનું ભક્તવત્સલપણું, ભગવાનનું ઐશ્વર્ય પ્રતાપ સામર્થ્ય બધું યાદ આવશે અને ભગવાનમાં આપણો જીવ વિશેષ જોડાશે. એ જી અનંત ધામના ધામી પોતે પોતે પરમ દિવ્ય આકાર આવ્યા સમે વાલમો મારો વાલમો કરવા અમારો ઉદ્ધાર. એ જી નિજ પ્રતાપ જણાવ્યા વાલે મારે અહીં આવીને, નિજ પ્રતાપ જણાવ્યા અને કર્યા મુક્ત કરોડ, એવા શ્રી હરિ મહારાજને વંદુ છું હું કરજો. એમના એક આ મુક્તનો ગાવો છે મારે મહિમા, ગાતા મહિમા મુક્તનો સહેજે જ એવા થવાય. જી 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 જી, ગાતા મહિમા મુક્તનો સહેજે જ એવા થવાય. એ જી આખ્યાન હરિભક્તના મહાજ્ઞાન ના દેનાર, શ્રવણ દઈ જે સાંભળે એન નો બેડો પાર, હજી એનો થાય બેડો પાર. સોખડામાં એક ભક્ત હતા, એ તો પટેલ ગોપાલ ભાય. નિત્યાનંદ ને અને ગોપાળાનંદ સુખદાય,
ગોપાલભાઈ
અને ગોપાળાનંદ સુખદાય.
પ્રગટ પ્રભુની દ્રઢ નિષ્ઠાય થી પામ્યા ગોપાલભાઈ. નહીં દિલ માયા
દુઃખ પડ્યા પછી અતિ ઘણા, પણ ડગ્યા નહીં દિલ માયા.
સર્વોપરિ શ્રી હરિજી તો, સર્વોપરિ શ્રી હરિજી તો, એને અખંડ રહ્યા સહાય, અખંડ રહ્યા સહાય. ધન આવા મુક્ત ને એને બંધુ હું જ્ઞાન જીવાન,
ધન આવા મુક્ત ને એને બંધુ હું જ્ઞાન જીવાન.
ગાતા ગુણ આવા ભક્ત ના, રાજી થાય ભક્તિ નંદન. વાલા ભક્તો, આજથી 200 વર્ષ પહેલાની આ વાત છે, જ્યારે નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી વગેરે 500 પરમહંસને લઈને પુરુષોત્તમ નારાયણ આ ધરતીને પાવન કરવા અને કંઈક જીવોને આત્યંતિક કલ્યાણનું સદાવ્રત દેવા જ્યારે ફરતા, ત્યારે એકવાર નિત્યાનંદ સ્વામી વડોદરા પધારેલા. હાલ જે આપણું વાડી મંદિર છે ત્યાં નાથભક્તનું ઘર હતું, એની સમીપમાં હરિભગતને ભજન થાય એને માટે એક નાનું એવું મંદિર કરેલું. સંપ્રદાયના ઉદગમ કાળની આ વાત છે. એ મંદિરમાં નિત્યાનંદ સ્વામી વગેરે સંત મંડળે ઉતારો કર્યો, પણ વડોદરાના એ વખતના જે કાંઈ બાઈઓ ભાઈઓ હરિભક્તો હતા, સ્વામીના આવવાથી એના અંતરમાં તો ભાઈ ભાઈ સોળે કળાએ ચંદ્રમા ખીલ્યો, આનંદની ચાંદની માંડી વરસવા. અને જેમ ધોમ 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 જગથા વૈશાખ માસના તાપમાં જાણે મીઠો મધરો વરસાદ વરસવા માંડે, અને હવના અયાત શીતળ થાય, ટાઢા થાય, ધરતી લીલી છમ થાય, એમ સ્વામીશ્રીની ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને મહિમાએ યુક્ત વાણી સાંભળી હરિભક્તોના હૈયા લીલા છમ થયા. સૌને અતિ આનંદ થયો. નિત્યાનંદ સ્વામી પ્રગટ પુરુષોત્તમ નારાયણનો મહિમા ગાય છે, વડોદરાના હરિભક્તો ભાવથી સ્વામીના મુખમાંથી નીકળતું લીલામૃત પી રહ્યા છે અને આમ પુષ્ટ થાય છે. એ સમયે વડોદરાના ગોવિંદરામ જોશી સોખડા ગયેલા, ત્યાં જઈને એણે 16 વર્ષના એક યુવાનિયાને સત્સંગ કરાવ્યો. એનું નામ જ ગોપાલભાઈ પટેલ. આ ગોવિંદરામ જોશી નરસિંહરામ જોશીના ભાઈ હતા. નરસિંહરામ જોશી કોણ? તો જેમને મુશ્કેલી વખતે ગોપાળાનંદ સ્વામીએ ઘરમાં જ દાટેલ સોનાનો મોટો એક ચરુ બતાવ્યો, સોના મોહરનો, અને એનું દારિદ્ર ટાળ્યું હતું. આ નરસિંહ જોશીને બે દીકરીઓ હતી, બેયનો દાઈજો આયરે કરેલો, પણ મોટીને પછી એક આયરે બધું દઈ દીધેલું, પછી નાનીને પરણાવવાની થઈ તે મોટીએ કાંઈ પાછા આપ્યા નહીં. નાની કે હું ઓછા લઉં નહીં, ઘરમાંથી કરજ કરેલું અને જપ્તી આવવાની હતી. બે દીની વાર ગોપાલ સ્વામી પાસે જઈને રડી પડ્યા. સ્વામી કે તારા ઘરમાં ખોજે ને એક ચરુ છે, ખોજ્યું, 5100 સોનામોર નીકળી, ચરુ નીકળ્યું. સ્વામીને આવીને બતાવ્યો, સ્વામી રાજી થયા. ટૂંકમાં આ નરસિંહ જોશીના ભાઈ ગોવિંદરામ જોશી હતા. એણે સોખડા ગયેલા અને ત્યાં આ ગોપાળભાઈ પટેલ હોળવરનો છોકરો, એને સ્વામિનારાયણ ભગવાનની, સ્વામિનારાયણ ભગવાનના સંતોના મહિમાની વાતો બહુ કરી. નિત્યાનંદ સ્વામીનો મહિમા બહુ કયો, ગોપાલન સ્વામીનો મહિમા બહુ કયો. આવા સંતો છે, આવા ભગવાન આજ કળિયુગમાં કલ્યાણ જીવના થાય છે એમ મહિમાથી મહિમાની વાતો કરીને ઓલો પૂર્વનો મુમુક્ષુ, સમજાણું, આડાડાડાડાડ શેરાની જેમ વાત ઉતરી ગઈ. આ વેજલકાનું વાળમંડળ બેઠું છે, આવડ્યા આવડ્યા બેઠા છે, અને મહિમાથી ભગવાનની સંતની વાતું થાય તો આગળ જતા આ તો બધા મોટા સત્સંગી થાય, નિષ્ઠાવાન થાય, ધર્મવાન, જ્ઞાનવાન, વૈરાગવાન થાય. આના જોગે બીજા કેટલાય થાય. આવા બાળમંડળો માટે ગામડે ગામડે ભાઈઓ બાઈઓ ખૂબ દાખલા કરે છે અને એને લઈને ઘણાય જીવો સત્સંગમાં આવે છે, ભગવાન સ્વામિનારાયણને ઓળખે છે અને ભજે છે. એમ સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી અનેક જીવના રૂડા થાય છે અને અંતે પાછું મોટામાં મોટું કલ્યાણ મળે છે. આનાથી તો વળી રૂડી કઈ વાત. ગોપાળભાઈને ગોવિંદરામ જોશીએ નિત્યાનંદ સ્વામીનો ખૂબ મહિમા કહ્યો અને એમ કહ્યું કે ગોપાલ, એ સ્વામી તો ઈ સ્વામી, ઓ એ ગોપાલ, સેવવા જેવા, સમાગમ કરી લીધા જેવા સ્વામી છે, બહુ મહાન સંત છે. નિત્યાનંદ સ્વામીની તો હું તને હું મારી ટૂંકી જીભ હું ઈ સ્વામીના વખાણ કરે કે એને કહી શકે એવું છે? એ જોશી મહારાજ એવું એવું જ તો મને નિત્યાનંદ સ્વામીના દર્શન ન થાય થાય ને એમ ક્યાં સ્વામી મળે? લે, સ્વામી અટાણ વડોદરા જ છે, તો મને લઈ જાઉં સ્વામી પાસે, આવું છે? હા હા, પણ તારે ઘરેથી તારા બાપને બીજાથી જ આવે જે કહેવું એ કે, પણ આવા મોટા સંત કે જેના દર્શન કરે ભગવાનના દર્શનનું ફળ થાય, પોતાના આત્માને પરમેશ્વરનું શરીર માનનારા અને શ્રીહરિને પોતાનો આત્મા માનનારા, સાક્ષાત જેમાં ભગવાન હરે ફરેને બોલે એવા સાધુ મળે ક્યાંથી? હે કે જેની આંખના દર્શન કરે હરિની આંખના દર્શન થાય, જેના કાનના દર્શન કરે મહારાજના કાનના દર્શન થાય, જેના મુખના દર્શન કરે મહારાજના મુખના દર્શન થાય, જેની નાસિકા જોઈએ મહારાજની નાસિકાને જોયાનું પુણ્ય થાય, અને જેની વાણી સાંભળે મહારાજની વાણી સાંભળ્યાનો અહેસાસ થાય એવા સંત ક્યાં મળે? માટે છે ને મને લઈ જાઓ, મારે આવવું છે. તો હાલ ગોપાલ તારે, એમ કહી ગોવિંદરામ જોશી ગોપાલભાઈને લઈ અને આવ્યા વડોદરા. જોશી એક દિવ્ય અદ્ભુત આત્માને લઈ આવ્યા, અને એનાય નસીબ ખુલ્યા હશે ને ભાઈ, કરોડો જન્મના સુકૃત ભેળા થયા હશે. આગલા જન્મમાં ખૂબ વગડામાં બેહીન તપ કર્યા છે, ઘણા ચાંદ્રાયણ કર્યા છે, હો ઘણી એકાદશીઓ નકોડી જાગરણ સાથે કરી છે. અરે ભાઈ, વરહો વરહોના બ્રહ્મચર્ય પાળ્યા છે. બોલો, કાંઈક ગાયને ચારા નાખ્યા છે, કાંઈક અવેડા બંધાવ્યા છે, કાંઈક ચબૂતરના ચોક બંધાવ્યા છે, અને કાંઈક કન્યાઓના દાન દીધા છે, કંઈક બ્રાહ્મણોને જનોઈ આપી છે, કંઈક વિપ્રો ઋષિ મુનિઓને જમાડ્યા છે, કંઈક પારાયણું, કંઈક જ્ઞાન યજ્ઞ, કંઈક કંઈક દાન પૂન કર્યા છે. તારે નિત્યાનંદ સ્વામીના દર્શને જવાના મન થયા છે. માહિતી અમથી કઈ મોટા સંત પાસે જવાની ઈચ્છા થાય કે મોટા સંતો ભગવાનને પાસે જવાનો દરવાજો છે. બારણે આવી ગયો આ જીવ. નાની હું ની વાત ન કહેવાય, આ તો મહિમા વિનાના લુખાને કાંઈ આની અસર ન હોય. બાકી જેને ભગવાનમાં સંતમાં હેતુ હોય ને પૂર્વનો મુમુક્ષુ હોય ને આવી વાત સાંભળે તો હૈયો ગાળા લાલા ગળવા માંડે, પ્રભુ પ્રેમમાં આત્મા હરિમાં વળવા માંડે. આ તો વાત જ અલૌકિક છે. પણ લૌકિક ને જડ બુદ્ધિવાળાને શું કામની? ગજડાને ખીર શું કામની? ઘોડાને ખારે શું કામની? બોલો, કૂતરાની ખીર ન કામી, ઓકી નાખે. મહારાજ કહેતા આ વાત તો કેવી છે કે જો દૈવી જીવ સાંભળે તો રગરગમાં વ્યાપી જાય ને બહુ સુખ થાય, પણ બીજાને ન કામી. ગોપાલભાઈ આવ્યા નિત્યાનંદ સ્વામી પાસે વડોદરા. સ્વામી ગાદી તકીએ બેઠા છે, આજાન બાહું, વિશાળ શરીર, ઉજળું ભાલ, તિલક ચાંદલો, ગળામાં કંઠી, અને સ્વામિનારાયણ જેના રોમે રોમમાં બિરાજે છે એવા એવા નિત્યાનંદ સ્વામીના દર્શન કરતા ગોપાલને તો અહીંયું ટાઢું હિમ થઈ ગયું. શીતળતા વ્યાપી ગઈ રોમ રોમમાં. જોશીએ શીખવાડ્યું આમ પગે પડ એમ, આમ હોઈ જા, દંડવટ ક્યાં આવડે એને શીખવાડ્યું, આમ આમ ચરણ પશ કર. સ્વામી કે આવો આવો જોશી, કોણ છે આ? આ સોખડાનો છોકરો છે, ગોપલો નામ છે, જીવરો છે. એવું છે? હા. મેં વળી બે ભગવાનની વાત કરી, તે તમારી વાત કરી, તો કે મારે આવવું સ્વામીને દર્શન કરવા, એટલે તો આવ્યો છું. કાંઈ વાંધો નહીં, બેહો બેહો. બેહાડ્યો અને સ્વામીએ હેતે કરીને ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણના પારમેશ્વર્યની વાતો કર્યો. એ સમાધિ પ્રકરણ, એ પરચા, એ હરિભગતની વાયરે ચડવું, એ નહીં જેવી કંઈક સેવા કરી હોય અને અંતકાળે તેડવા આવવું, અને ઢોલ વગાડીને હવને સત્સંગી કુસંગીને જણાવીને ધોળા હાથીમાં છે બેહીન ધામમાં જવું. આવી આવી પરચાની વાતો સાંભળી ગોપાલનો તો હાથમાં માંડ્યો ગળવા, કે હું હું સાંભળું છું. અને એ ભગવાન ધરતી ઉપર હાલતા ચાલતા મોરાર છે, અરે તારી મારી જેવા બોલતા ચાલતા. સ્વામિનારાયણ એનું નામ છે. દિગ્ધમાં ડંકા વાગ્યા, સમુદ્રના શેડા સુધી એની કીર્તિ ગાજી રહી છે. આને પૂર્વના સંસ્કાર ઉદય થઈ ગયા. અંધેર ઉગી ગયો, સોળે કળાએ ચંદ્ર અંજવાળા થઈ ગયા, શીતળ હિમ જેવા. અંતર નાચી ઉઠ્યું, તરત સ્વામીને કહ્યું કે સ્વામી મહારાજ, હેવા પ્રભુના તમે સંત, તમે મળ્યા તો હવે શ્રીહરિ મળ્યા જ ને, માટે મને તમે ભગવાનનો આશ્રિત બનાવો. સ્વામી મને ભગત બનવું છે, કે તમારો ભગત બનવું છે સ્વામિનારાયણનો. છોકરા, સ્વામિનારાયણના ભગત બનવું હોય તો વર્તમાન લેવા પડે. વર્તમાન એ હું આવે? જોશી બોલ્યા, છોકરા સ્વામી તને હાથમાં પાણી દેહે, મંત્ર બોલશે, પાણી મુકાવે એટલે તારા પાપડી છે એવું. હા, સ્વામી કંઠી બાંધે એટલે આપણે નિયમ પાળવા જોઈએ. એ નિયમ પાળવા એનું નામ વર્તમાન. તો હું તો પાળીશ, મારા કલ્યાણ સારું પાળવું છે ને, બધું પાળીશ. મારે જીવનું કલ્યાણ થવું જોઈએ કે કલ્યાણનું પાકું હોનાને પત્રે લખી દઈ. ભગવાન સ્વામિનારાયણની ઉપાસના તરફ ધ્યાન કરે અને નિયમ પાળે, એનો મોક્ષ થાય થાય ને થાય. તો મને કંઠી બાંધો કે જોશીએ હાથ જાયલ્યો ગોપાલભાઈનો, કે ડાબો હેઠે જમણો ઉપર રાખ. નિત્યાનંદ સ્વામી કે લાય સ્વામી, પાણી લાવો, પાણી લેવા. આમ હાથમાં રેડ્યું. કાળ માયા પાપ કર્મ યમ દૂત ભયા દહમ શ્રી કૃષ્ણ દેવ શરણમ પ્રપન્નોસ્મી પાતુ મામ, શરણ મંત્ર બોલાયો, ભગવાનનું ધ્યાન ધરાવ્યું, નિયમ ધરાવ્યા, પાણી મુકાયું. થયા ગોપાલભાઈ પટેલ હરિભગત. લ્યો સ્વામીએ ગંઠી પહેરાવી દીધી, સ્વામિનારાયણ ભગવાન સાચે જીવને પરણાવી દીધો. હવે એને રંડાપો હોય, હવે એને કાંઈ પછી ભલામણા સમજ્યા કા નહીં, એને લગચોરાશીના ફેરા હોય. સ્વામીએ કહ્યું કે ગોપાલભાઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરજો. પણ ગોપાલ એક વાત કહું કે હું કા, મેં તમને કંઠી તો પહેરાવી પણ છે ને, તમે એમ કરજો કંઠી ગળામાં હમણાં ન રાખવી, એમ ખિસ્સામાં રાખવી. કે કેમ સ્વામી? આ તમારા ગામમાં તમારા કુટુંબીને પાછો સત્સંગ ન હોય તમને પાછા કોંડડે, એટલે સમજાણું. અને તમારે હમણાં પૂજા બૂજા ન લેવી કહેશે તો કે ના, પૂજા મારે લેવી છે, પણ તિલક ચાંદલો જોઈને વાહે થાહે હો બધા અટાણે. બહુ વાતાવરણ સ્વામિનારાયણ સંપ્રદાય માટે જરાક નવા જેવું લાગે, એટલે બહુ ભડકેલું વાતાવરણ છે. તો કે વાંધો નહીં સ્વામી, પણ ઈર્ષાળુઓ અને અદેખા લોકો સ્વામિનારાયણ ભગવાનની નિંદા ટીકા કરે છે, સાધુઓને મારે છે, સત્સંગીને નાચબારા મૂકે છે અને બહુ દુઃખ દે છે, તે તમને પાછું દુઃખ પડશે હો. માટે હમણાં બહુ ચોગાળો સત્સંગ ન કરો, એમ છાનો રાખો. સત્સંગની દ્રઢ વાર્તા જ્યારે જીવ સાથે સમજાય, કંઠીને તિલક તો તે પછી ગોપાલ તમે રાખજો સદા. હમણાં નહીં સ્વામી, કે માતા પિતાને સ્નેહી સગા એ જી ઉપાધિ અતિ કરનાર. છોકરા તારા મા બાપ ને હગા વાલા તને ઉપાધિ બહુ કરશે, કે ટીલવા એ કંઠી વાળા ભગતની પૂછડી એમ કહે. આ નવું ટીલું નવી કંઠી નવું સ્વામિનારાયણ સ્વામિનારાયણ ક્યાંથી લેવો? લ્યા એ હા ભીડ્યું નહીં, એવું હેલી નીકળ્યો છે તે. આ જૂનો આપણા બાપ દાદાનો ધર્મ હું નકામો છે, આ નવો હું હોનાનો છે. બીજો બાપ ન કરાય, જે છે એ બાપ હાસો, બે બાપ ન થાય. ઘરના કંઠી પૂછના ટીલું હેલસાના માનો ઘણો માર, ગામમાં કોઈ ન લાવે એવું તું જ ક્યાંથી લેવો? ઉપાધિ કરશે એ જી માતા પિતાને સગા સ્નેહી ઉપાધિ હતી કરનાર. માટે ધર્મ મન માં ધરો તજો ઉપર ના આકાર. જી ગોપાલ ભાઈ માટે ધર્મ મન માં ધરો તજો ઉપર ના આકાર. આમ જ્યાં એ 16 વર્ષના યુવાન છોકરાને નિત્યાનંદ સ્વામીએ વડોદરામાં કીધું ત્યારે ઈ બોલ્યા હો, ત્યારે બોલ્યા ગોપાલ ભાઈ મારે નથી કોઈની બીક. સુરવીર માણસ છે, હું સમજો સત્સંગ તે મોંઘો માથા છકી અધી. હું સત્સંગ સમજો, આ જોશી મને ટમાણ સુધી લઈ આવ્યા ને તમે મને ભગવાન સુધી લઈ જજો, મારે તો આ છે ને માથાથી અધિક છે. હવે પૂર્વના હોય ને એટલે આ પકડાય, બાકી 10 વાર પકડાયું હોય તો એ છટકી જાય.
પછી મુનિએ વળી પૂછ્યું, તમે કેનો ધરેલ છે ધર્મ, કેને કર્યા છે ગુરુ તમે, તેને શું સમજાયો છે મર્મ? આમ તમારો ધર્મ કયો, ગુરુ કોણ, શું એને તમને સમજાવ્યું છે? ગોપાલભાઈ કે સ્વામી, આમ તો છે ને અમારા સોખડા ગામમાં એક જગાજી બાવાની જગ્યા છે, જગાજી બાવાની, ત્યાં જગાજી મહારાજનું સમાધિ સ્થાન છે છે હાલ. સૌ લોકોને ત્યાં આસ્થા બહુ છે, આખું ગામ જગાજી મહારાજની જગ્યાને માને, ઈજ ધર્મ ઈજ ગુરુ, સૌ એને પ્રણામ કરે છે. બીજો કોઈ ધર્મ અમારા ગામમાં નથી. આખા ગામમાં એવો હંપશે કે બીજો ધર્મ પહેવા દેવો નહીં. એક હારું નકામ ખ્યા ખે. અને હવ એ સ્થાનને જ માને જગાજી મહારાજની જગ્યાને. પરંતુ આજે ત્યાં કોઈ સાચો ધર્મ કે મોક્ષની રીત કાળે કરીને ટક્યા નથી, નષ્ટ થઈ ગયા છે. સવાલ થયો કે આ જગાજી બાવા કોણ? થોડોક એનો આછો ચિતાર જાણી લેશું. જયપુરમાં એક સમર્થ સદગુરુનો આશ્રમ હતો, એને ઘણા શિષ્યો, સંત બહુ હારા, પવિત્ર અને મોટા. એના શિષ્યને ભગવાનનો સાક્ષાત્કાર કરાવવા માટે સંત આકરી તપશ્ચર્યાને સાધના કરાવતા. પ્રભુને પામેલા સંત એટલે શિષ્યને પણ જડબેર સલાક, નિયમ, ધર્મ, તપશ્ચર્યા આકરા કરાવે. એમાં ક્યારેક ક્યારેક કોઈક ચેલાઓને ગુજરાતમાં મહી કાંઠે, નર્મદા કાંઠે તપશ્ચર્યા કરવા મોકલતા. એમાંથી એ જયપુરના આશ્રમના મોટા સંતે પ્રથમ પોતાના બે શિષ્યોને આ બાજુ ગુજરાતમાં મોકલેલા મહી કાંઠે તપશ્ચર્યા કરવા. એમાં એકનું નામ અનંતાનંદ ને બીજાનું નામ કેશાનંદ હતું. આ બંને એના શિષ્યો ગુજરાતમાં મહી કાંઠે આવીને જબરી આરાધના કરતા હતા. ગુરુના આજ્ઞા પ્રમાણે તપશ્ચર્યા ખૂબ કરી અને પછી બંને પાછા ગયા. ત્યાર પછી નાના શિષ્ય એના હતા, એનું નામ જગાનંદ. ગુરુએ જગાનંદને આજ્ઞા કરી કે જગા, બોલો મહારાજ, જો આ બે જણા ગુજરાતમાં તપશ્ચર્યા અને સાધનાની સિદ્ધિ મેળવીને આવ્યા, પવિત્ર નદીઓના કિનારે તપ તરત ફળે, માટે તું જા આદેશ ગુરુદેવ, જા તપશ્ચર્યા કરવા. હવે એ ગુરુદેવની આજ્ઞા થઈ, એ જગાનંદ ઉર્ફે જગાજી મહારાજ એ પોતે ન્યાસી નીકળ્યા. આ વાત છે આજથી આશરે 860 વર્ષ પહેલાની. 860 વર્ષ થઈ ગયા. સંવત 1186માં આ સંત સોખડા પધાર્યા ગુજરાતમાં ફરતા ફરતા. વડોદરાની બાજુનું આ નાનું એવું સોખડા ગામ, એ જમાનામાં 2000 માણાની વસ્તી, હાવ નાનું નહીં, અટાણે 10000 માણાની છે. બસ આ સોખડા ગામની સીમમાં આ જગાનંદ ઉર્ફે જગાજી મહારાજે તપશ્ચર્યા આદરી. વગડાવ ગૌચર ભૂમિમાં એકાંત સ્થળમાં પોતે તપશ્ચર્યાને ધ્યાન કરે, હરિનામના જપ કરે છે અને ભગવાન મેળવી લેવાની અંદરથી ભડભડતી ભૂખ સળગી રહી છે અને આને તપશ્ચર્યા ગુરુ આદેશથી આદરી છે. હવે બનાવ એવો બન્યો કે ભરવાડો કાયમ એ ગૌચરમાં ગાયો ચારવા જાય, એમાં ગાયો બધી સાંજે પાછી આવે, એક ગાય દૂધ જ દે નહીં, એના આંચલમાં દૂધ જ ન હોય. એટલે ભરવાડોને વિચાર થયો, ભરવાડીએ ફરિયાદ કરી કે આ ગાય દૂધ દેવા દેતી નથી, તમે હું આ દૂધ ક્યાં તમે દોઈને પી જાવ છો? બોલ્યા કે અમે કાંઈ દોઈને પી જતા નથી, જ્યારે પણ કોઈકે દોઈ લીધું હોય એવું જ જણાયશ. આ ગાયના આંચલમાં દૂધ હોતું જ નથી, ગમે એ કોક દોઈ લે છે, તમે હરખું ધ્યાન રાખો. આવી તાજી વ્યાણેલી ગાય મારા ભાઈ હોળશેર દૂધ કાઢે એવી, અને કાંઈ દૂધ ન નીકળે. હમણાં આ ગાયનો બહુ મહિમા વધી ગયો છે એટલે કહું, એમાં શેરીએ શેરીએ ગીર ગાયનો મહિમા વધ્યો. હા, ગીર ગાયનો ભાવ વધ્યો, એના દૂધનો વધ્યો, એના ઘીનો વધ્યો, સાણમૂત્રનો વધ્યો, કારણ કે દવામાં બીજ હતી જે અતિ ઉપયોગી સાબિત થયું. હા, ગાયના દૂધથી છે તે કોલેસ્ટ્રોલ ન થાય, ઘીથી એવું બધું. એ ખોટું નથી, સાચું છે, પણ માપે ખાય તો. પછી બબે ભગોણા પીને બેઠો હોય પછી આફરો ચડે તો. ટૂંકમાં એ ગાયનું દૂધ ખાલી થઈ જતું હતું. પછી ભરવાડો એ તપાસ કરી અને ગાયની વાહેન વાહે રહ્યા, એમાં ગાય વગડામાં આઘી પાછી થતી આમ વૈગી ઘાટી ઝાડીમાં, ન્યાવકળા ને ઢેખરાન એમાં જગાજી મહારાજ તપ કરે અને એનું કમંડલું ત્યાં પડેલું અને ગાય બરોબર કમંડળાની ઉપર ગાયના આંચળ આવે એમ ઊભી રહી અને જેવી ગાય ઊભી રહી ભરવાડે આમ જોયું આ બાપુ કોક તપ કરે છે એનું કમંડળું છે ને બરોબર આંચળ કમંડળા ઉપર ગાયે રાખ્યા અને રારારારારા ચારે આંચળમાંથી દૂધની ધારા થઈ હો અને ધળું ધળું દૂધ કમંડળું સલકાવી નાખ્યું. ભરવાડોને નવાઈ બહુ લાગી કે આ તો ગજબની વાત છે. બધું દૂધ જગાજી બાપુના કમંડળામાં સરવી ગયું. ભરવાડોએ નજરો નજરે જોયું એટલે આશ્ચર્ય તો થાય જ કારણ કે આવું તો ક્યાંય ભેળ્યું ન હોય. પછી તો આ ગાયની ને ભરવાડે આવી ને જગાજી મહારાજની ને ગામમાં વાતો કરી કે આવા એક સંત છે અને આવું બન્યું નજરે દેખ્યો અહેવાલ છે એટલે ગામને હવને મહિમા જ થાય આશ્ચર્ય તો થાય. કાંટા મારવા જાય કોઈક દર્શને જાય કોઈક જોવા જાય કોઈક જાણવા જાય બધાને પાછું કાંઈ ઊંડું બીજબળ હોય નહીં કે સંસ્કાર ન હોય આ છે બાપુ હારા પછી લેવા દેવા કાંઈ નહીં. પણ જે સારા માણસો હોય સંત પ્રેમી હોય પૂર્વના સંસ્કારી હોય કાંઈક જીવ એનો ધાર્મિક હોય ભગત હોય મુમુક્ષુ હોય તો એને હેત બહુ થાય. એ વખતે સોખડા ગામમાં દેવજી પટેલનું એક પટેલનું ઘર હતું. એમને ભરવાડે આ વાત કરી કે પટેલ બાપા સંત મોટા છે આ એનો પરચો છે એટલે પટેલને બહુ હેત થયું સમજાણું અને એ સંતને એ માનતા હતા. પરંતુ પટેલને રોગ હતો જળોદરનો પેટમાં પાણી ભરાઈ જાય સમજે માંદા જેવા. પણ એમના ધર્મપત્ની અતિ ધાર્મિક તે એ આ સંતની સેવા કરે સંત માટે ડાળ રોટલા એવું લઈ જાય ને આગ્રહ કરીને સંતને કંઈક ફ્રૂટ ફરાળ જે જોતું હોય એ દૂધ કે બધું જમાડે. ભાત દેવા જાય ત્યારે આ બધું લઈ જાય એ બાજુ એના ખેતરાય છે અને રોજે પછી આ બાઈ એ સંતના દર્શને જાય અને એના પતિને જળોદરનો રોગ તે મટે એમ હતું નહીં અને પતિ ઓફ થઈ જાય એવી પરિસ્થિતિમાં અને એકે પુત્ર નહીં પછી પતિની સેવામાં એની પત્નીને ખૂબ રહેવું પડે. એક દિવસ જગ્યાજી મહારાજ પાસે ફળાહાર કે ભાત લઈને જવાનું નહીં પછી બીજે દિવસે ગયા એટલે જગ્યાજી મહારાજે પૂછ્યું કે બેન ઉદાસી કેમ છો અને કાલ કેમ નહોતા આવ્યા અમારે સારું કાંઈ લાવ્યા નહીં. ત્યારે બાઈ રડી પડી એ કે હે સંત મહારાજ હું તો તમારી સેવા કરતી હતી એ તો આત્માના કલ્યાણ માટે કરું છું પણ અમારે સંસારીને હો દુઃખ કાલે અમારે એવું દુઃખ એને લઈને ન હોવાનું કે બેટા રડીમાં દીકરી હું દુઃખ છે તને હું સંત છું થાય તો મદદ કરીશ. તો કે બાપુ તમને સાજુ સંતો શાંતિથી અહીંયા વગડામાં ભજન કરે એને અમારા આ સુખ દુઃખના ઢગલા નાખીને તમને વિક્ષેપ કાં કરવા કહેશે. અમારાથી ભલો ત્યાગ થયો નહીં પણ તમ જેવા ત્યાગ કરીને પ્રભુ ભજતા હોય એને પાછ નડવું સેવા તો થોડી ઘણી કરી હોય ને પાછા વળી અમારા સુખ દુઃખ સંભળાવીને તમને ભગવાન ભૂલાડવાને કહેશે અમારા એમે ભોગવવી બરોબર છે. જગાજી મહારાજ કે ના દીકરી ના તમે અમારી બહુ સેવા કરીશ અમે એટલું તમારું ન સાંભળી બોલો બોલો. ત્યારે કહ્યું કે બાપુ મારા ધણીને જળોદરનો રોગ છે ને સારું થાય એમ નથી. આયુષ હવે થોડા દિવસનું રહ્યું પેટ પાણી ભરાય દડાય જેવું થયું માંડ માંડ શ્વાસ લેવાયશ આંખ્યું સકળ વકળ થાય કાલે બહુ દુઃખી હતા એટલે મારે સેવામાં રહેવું પડ્યું અવાણું નથી કેશ. એક બાજુ પતિની સેવા એક બાજુ સંતની સેવા ક્યાં રહેવું ને ક્યાં જવું અમારે સંસારીને તો બહુ વિટમણા કેશ. રડી પડ્યા ડોશી. પણ જગાજી મહારાજ તો સામાન્ય સંત નહોતા એના કમંડળામાં ગાય દૂધ ઠાલવી જતી હતી આપોઆપ એનાથી આપણને સમજાઈ ગયું કે સંત મોટા. હૃદય સંતનું દ્રવી ઉઠ્યું માથે હાથ મૂક્યો કે દીકરી રોષ નહીં જા આશીર્વાદ દઉં છું કે પણ બાપુ હા તારા પતિની કાયા કંચન જેવી થશે અને હાથ દીકરા થશે. દીકરો એ કઈ નહોતો અને કહ્યું કે હાથ દેવળ બંધાવજો. એ જમાનામાં જાજા દીકરા હોય એ જાજો સુખી ગણાતો. કંચન જેવી તારા જણીની કાયા થશે ને સાત તને દીકરા થશે ને સાત દેવળ બંધાવજો, એમ ગુરુ મહારાજે આશીર્વાદ દીધો. જગા બાપુએ બાઈનો અહીં હરખ પામી ગયો. ધન 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 થઈ ગઈ બાઈ કે મને તો સેવા ફળી. ઘેરે આવ્યા, દવા લાગુ પડી ગઈ, ધીમે ધીમે પતિનો રોગ મટી ગયો. કંચન જેવી કાયા થઈ. સંતે કહ્યું તું એ પ્રમાણે એને એક પછી એક ભગવાને દેવ જેવા દીકરા દીધા હાથ. અને પછી તો સંતે કહ્યું એમ જ કર્યું, હાથ દેવળ બંધાવ્યા, ક્યાં બંધાવ્યાની બહુ ખબર નથી પણ વાત છે કે હાથ દેવળ બંધાવ્યા એને. અને પછી તો છે ને ખૂબ મહિમા વધી ગયો સંતનો. હશે તો ગામ આખું સોખડા એમને માને. બોલો, પછી તો બધા જાય આવે ને દર્શન કરે પણ ગામને આઘું બહુ પડે. અને હવ સંસારી સ્વાર્થિયા ઢૂંકડું થાય એવો મતલબ. તે જઈને બાપુ પાસે કાલાવાલા કરે ને કર કરે કે બાપુ હવે તમે છે ને ગામમાં આવો, અમે કાંઈ સીમમાં આવીએ એમ છીએ નહીં. ને વાત એ સાચી છે ને, બાપુને જ ગામમાં લઈ આવવાના હોય ને. બહુ આગ્રહ કરી અને જગાનંદ સ્વામીને પછી ગામના લોકો ભાવથી ગામના સીમાડામ લઈ આવ્યો. અને ત્યાં પછી કંઈક આશ્રમ જેવું કર્યું છે. અને જગાનંદ બાપુએ સુખડીનું સદાવ્રત ચાલુ કર્યું. સત્સંગ આલે, સુખડીનું સદાવ્રત આલે. ગામના આજુબાજુના બીજા ત્રીજા જ્યાં જ્યાં વાત જાય મહિમા થાય એ હોવ, કંઈક ને કંઈક લાલચે, કોઈ કલ્યાણની, કોઈ ભજનની, કોઈ બીજી ત્રીજી, કોઈ આ લોકની, માણા માંડ્યું ભેગું થાય અને હુખડી ખાય અને હરિગુણ ગાય. અહીં તો બેવાનું થાય, ખાવાનું મળે અને હરિગુણ ગાવાનું મળે, એટલે ડબલ ગીડી હું ચાર ગણી થાય. એટલે ખૂબ ખૂબ બધું આમ વાતાવરણ ફેલાઈ ગયું. ને ગામના લોકોનું એવું કહેવું છે કે એના ઉપરથી જ અમારા ગામનું નામ સોખડા પડ્યું. પૂછ્યું પહેલાં શું નામ હતું, તો કંઈ ખબર જ નથી, આ સોખડા જ જાણીએ છીએ સુખડીના સદાવ્રતમાંથી. હવે આવા સંત એના ભજનના બળે ગામ લોકો બહુ સુખી થયા. ને વાત એ સાચી, સંત ભજન કરતા હોય ને બધાને ભજન કરાવતા હોય ને રૂડા સંસ્કાર હોય એટલે સુખી થાય, થાય ને થાય, આશીર્વાદ ઉતરે, સંસ્કાર કામ કરે. ગામ લોકો બહુ સુખી થયા અને ત્યારથી આ ગામ લોકો સૌ તે જગાજી મહારાજને માને. અને આજે પણ સોખડામાં તમામ પટેલો એક બાપનો જ પરિવાર છે, આ દેવજી બાપાના. એને હાથ થયા ને એમાંથી પછી જેટલા છે એટલા બધા એમનો પરિવાર છે. અને ઘણો સમય આવું ચાલ્યું. પછી જગાનંદ મહારાજને એમ થયું કે ઘણું આ ગામ લોકોનું માન્યું અને આપણે અહીંયા રહ્યા, પણ હવે પાછા આપણે વગડા વૈયા જાય. એટલે જગા બાપુ ફરીને પાછા સાધના માટે વગડામાં એકાંતમાં વૈયા ગયા. પણ ગામના લોકોને એમ થયું કે ભારે કરી આ કોને વળી હું કર્યું ને હું છું કે બાપુ કેમ વૈયા ગયા. પાછા ગામના બધા ભાવિક ભક્તો ગયા અને બાપુને ખૂબ મનાવ્યા. દેવજી પટેલ વગેરેએ આગ્રહ બહુ કર્યો કે બાપુ તમે પાછા આવો, કોઈએ કંઈ કીધું હોય તો અમે કંઈક કહેશું પણ તમે આવો. ખૂબ આગ્રહ કર્યો. ત્યારે જગાજી મહારાજ કહે તો સારું, હાલો હું આવું, પણ એક શરત કે હું તમારું પાછું વાળી નહીં જોવાનું, તમે આગળ નજર રાખીને હાલો, વાંય વાંય હેલ્યો આવું છું તો કાંઈ વાંધો નહીં. બોલા બધા આગળ આગળ હેલ્યા. બાપુ વાંય વાંય હેલ્યાવે, એમાં કોક તો અધીર્યો હોય, ગામના પાદરમાં આવતા ડફલીને પાછું જોયું બાપુ શેક નહીં આવે છે, પછી હાવ બમ્બે બમ છે. પાછું આમ જોયું ત્યાં તો જગા બાપુ અદૃશ્ય થઈ ગયેલા. અને જે જગ્યાએ અદૃશ્ય થયા એ જગ્યાએ થોડાક ફૂલ પડેલા. ગામના લોકોને એમ થયું ગજબ થયો હતો. અને પછી ગામના લોકોએ થોડું ઘણું રડી લીધું, સંત ગયાનો શોક થયો. પણ જે જગ્યાએ ફૂલ પડ્યા હતા ને એ જગ્યાએ ગામના લોકોએ સમાધિ સ્થાન બનાવ્યું અને ત્યાં જગ્યા વાળીને આશ્રમ બનાવ્યો. આમ એ જગાનંદ બાપુની કથા છે. ગોપાલભાઈ કે સ્વામી, નિત્યાનંદ સ્વામીને કહે છે કે આજ દિવસ સુધી હું એ જગા બાપુના આશ્રમમાં માનતો એ ધર્મમાં, પણ હવે તો હું સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનો ભગત થયો, તમારા જેવાનો શિષ્ય થયો, એટલે આ મને જે આનંદ થયો છે એની વાત કરો. માં આ એ જગ્યામાં ને એ જગ્યાએ અત્યારે ધર્મ અને રીતિ બધી કાળે કરી નષ્ટ થઈ છે, માટે મને તમારો સંગ મળ્યો, હું ભાગ્યશાળી થઈ ગયો. કે પણ સ્વામી તમે કહો છો એમ, આખા ગામમાં હું એક નોખો પડીશ, બીજા બધા એને માને છે, એટલે ઉપાધિ તો મારે જાજી થાય કેશો. એથી જાજી ઉપાધિ તે થાશે નહીં, સત્સંગ તોય તજાય છે, તોય સત્સંગ નહીં છોડું કેશો, ઈ પાકું.
મળ્યા આપ જેવા મહાસંત, દુખ સર્વે નો આવી અંત, દુખ સર્વે નો મારે આવ્યો અંત, સુણી બોલ્યા નિત્યાનંદ સ્વામી, સુણી બોલ્યા નિત્યાનંદ સ્વામી, ગભરાશો નહીં કષ્ટ પામી,
દુખ આવશે પણ ગભરાશો નહીં,
ગભરાશો નહીં કષ્ટ પામી, પૂરું પ્રથમ ઘણું દુઃખ પડશે, પૂરું પ્રથમ ઘણું દુઃખ પડશે, તમને નર નારીઓ નડશે,
પુરુષો નડશે એવું નહીં, નારીઓ નડશે,
પછીથી તો અતિ સુખ થશે, પછીથી તો અતિ સુખ થશે,
સ્વામીએ દુઃખ પડશે અને પછી સુખ જડશે એવા આશીર્વાદ દીધા. અને સંત બોલે એમ જ થાય. પછી ગોપાલભાઈ આવા સંતના આશીર્વાદ લઈ અને પોતાને ગામ સોખડા ગયા, કોટે કંઠી બાલમાં તિલક ચાંદલો. ગામના લોકોએ જોયું, લે તિલકને તૂટ્યું, આ બધું હાર્યા દેશમાં આવ્યું, એટલે હું આ કેમ. ટૂંકમાં માનો ને શરૂ થઈ ગયો દ્વેષ. હવ પેલો મા બાપે જ વિરોધ કર્યો, એટલે ગોપલા આ ટીલું ક્યાં ઘાલ્યું ઘરમાં, શરૂ થઈ ગયું. ને કર્યો માતા પિતાએ ક્રોધ, ખીજાઈ ગયા, લાલ સોળ થઈ ગયા, કંટે કંટી ભૂંસી નાયક તિલક ચાંદલો. આપણા ગામમાં કોઈ નથી લેવો નવો ધર્મ, વર્ષોથી આપણો એક જ જગા બાપુનો ધર્મ, બીજા કોઈ બાપુ આવી નહીં, કોઈ તિલક નહીં, કોઈ વાત નહીં, ગામ આખું વાહે થાય તારી, આ ન કરાય, બીજી કોઈને ખબર નહીં, ત્યાં પૂરું કરી દે તો કે નહીં, હે પિતાશ્રી આ નહીં જાય, માં આ હું નહીં કાઢું, કે કંઠીન તિલક તો રાખીશ. હગાવાલાને ખબર પડી, એણે વિરોધ કર્યો, સમજાણું. પછી નાયતને ખબર પડી, નાયતે અડી આવી, પરની નાચને ખબર પડી, એ આડી આવી, બધાય પાર વગેરેનો દ્વેષ કરવા માંડ્યા ભાઈ. ગોપાલભાઈના પિતાનું નામ હતું કાશીદાસ, ત્રિકમભાઈ કાશીદાસભાઈ, કરશનભાઈ કાશીદાસભાઈ, ગોપાલભાઈ કાશીદાસભાઈ. એમના માતા પિતા તથા ભાઈઓએ સહિત તમામ ગામજનોએ કંઠી તોડી નાખવાનો તથા સત્સંગ છોડી દેવાનો આગ્રહ કર્યો. બધા ભેગા થયા, હવે શું કરવું, તું કંઠી તોડ અને સત્સંગ છોડ. પણ ગોપાલભાઈએ કોઈની વાત માની નહીં. હવે જગાજી મહારાજની જે જગ્યા હતી ને, એ જગ્યામાં ગામ લોકોએ એ જગ્યાના નિભાવ માટે જમીન દાનમાં આપેલી. તે 500 વીઘા તો જમીન હતી જગાજી મહારાજની જગ્યાની. જોકે હાલ ગણોદધારામાં જમીન રહી નથી, પણ એનો બધો વહીવટ પટેલ પરિવારના લોકો સંભાળતા. અને જે કોઈ સાધુ સંતો યાત્રાના સંઘ આવે એ બધા એ જગ્યામાં ઉતરે, અને બાવા બીજા ત્રીજા એને આ પટેલ લોકો સીધું પાણી આપે. જગ્યા દીકતી આમ વાંધો નહીં. અને કોઈ કોઈ બાવાઓ તો ત્યાં ખાન પાન બધું મળી રહે એટલે 2-5 મહિના રહે. કોક તો વર વર રોકાય, ભજન ભજન કરે ને કરાવે સત્સંગ કરવો એટલો. હવે આ સમયે એક માર્ગીપંથી બાવો ત્યાં 3-4 વર્ષથી રોકાયેલો. એ બાવાની હાજરીમાં સ્વામિનારાયણ સંપ્રદાય ગોપાલભાઈ પહેલવેલો સોખડામાં લઈને આવ્યા. બાવાની એ ચારે આંખ્યું થઈ ગઈ કે જગાજી મહારાજની જગ્યામાં અટાણે હું ગણાવ, ગામ આખું જગાજી મહારાજની જગ્યાને માને અને મારું બરાબર સારું હાલે, અને આ નવો પંથ જો થાહે તો થોડું ઘણું કપાહે. બાવાએ વિચાર કર્યો કંઈક કરવું છે. બધાને ભેગા કર્યા, આઈડિયા કર્યો. આમ થાત કોઈ આવે નહીં કે જમણવાર ગોઠવો કે. પછી બાવાએ તમામ ગામ લોકોને ભેગા કરી અને જમણવારનું આયોજન કર્યું. જમણવાર થયો, હવને આદરથી બેહાડ્યા, બોલાવ્યા, સત્કાર્યા, પછી જમાડ્યા. અને પછી બાવાએ એની આગળ વાત કરી, ભાઈ તેણે સૌની આગળ કહ્યું એમ, બીજો પંથ થવા દઈએ કેમ, સત્સંગી જો ગામમાં થાય, તૂટી જાય તેણે સૌની આગળ કહ્યું એમ, અરે બીજો પંથ થવા દઈએ કેમ, બધા પટેલોને પાનો ચડાવ્યો. પટેલો કે ના જ થવા દેવાય ને, કેમ ભીમા કેમ રામા, અરે ભૂકા કાઢી નાખી, કોઈ આવે આપણા ગામમાં, આપણે જગાજી મહારાજને જગ્યા સિવાય વાત નહીં કરવાની, કાંઈ માથું નમે નહીં કે બે બાપ થાય કે. બાવો કે છે બસ બસ શાબાશ તમને, માટે બાંધો પ્રતિબંધ એવો, કોઈ પંથ ચાલે નહીં તેવો. પછી સવ્ય કરીને વિચાર, ઘર મૂક્યું ના બહાર. પછી ગોપાલભાઈ પટેલને બોલાવ્યા, ઓછો ડખો નહીં થયો હોય આમાં તો કેટલોક લખે. છેવટે ઠરાવ થયો કે સ્વામિનારાયણ ભગવાનની કંઠીને તિલક બધું છોડી દો, નહીં તો નાય બારા. ગોપાલભાઈ માન્યા નહીં અને છેવટે એનું ઘર નાત બાર મૂકવામાં આવ્યું. કરી હરકત ધર્મ તે તજાવા, અધિક ઉપાય કર્યો બહુ મુજાવા, નિજ જીવમાં કર્યો પ્રવેશ, તન સુખ માટે તજાય કેમ લેશ, નિજ જીવમાં
સજાય કેમ લેશ, બહુ મહેનત કરી ગામનાયન નાચનાયન ઘરનાએ ખૂબ મહેનત કરી, પણ મુજાણા નહીં, ન છોડ્યો સ્વામિનારાયણ સંપ્રદાય, પણ નિજ જીવમાં કર્યો પ્રવેશ, ભગવાને પ્રવેશ કર્યો, સંસ્કારે પ્રવેશ કર્યો, સદવર્તને પ્રવેશ કર્યો, કે શરીરના સુખ માટે આવો સત્સંગ કલ્યાણકારી કેમ છોડાય, દુઃખ આવશે શરીરને આવશે, અને સત્સંગ છોડીશું તો જીવને દુઃખ આવશે લક્ષચોરાશીનું ગર્ભવાસનું, આમ વિચાર કર્યો. પછી તો ભાઈ સત્સંગ રાખતા રાખતા ગોપાળભાઈને જે સહન કરવું પડ્યું એની કથની તો બહુ લાંબી છે. 20-20 વર્ષના વાણા વાયા છે, ઓછું સહન નથી કરવું પડ્યું. એવા દુઃખમાં પણ શ્રી હરિ અને સંતના બળે તેણે કેવી નિષ્ઠા રાખી ને કેવી ધીરજ રાખી એ આપણે શીખવા જેવું છે. આપણે થોડુંક દુઃખ આવે ને થોડુંક અપમાન ને થોડીક તકલીફ પડે ત્યાં તો કાંઈનું કાંઈ આખું પાછું થઈ જાય. આ સત્સંગ પડ્યો કે કલ્યાણ થાય બીજો જન્મે. ગ્રંથકાર આચાર્ય વિહારીલાલજી વર્ણન થોડુંક કરે છે. સય સુતાર ધોબી હજામ તેનું કોઈ કરે નહીં કામ. નાચદારા મૂકી દીધા ને એટલે ગોપાલભાઈનું કોઈ કામ કરતું ન હોય, કપડા સીવી દે, ન હુતાર હંપાળી હેમી કરી દે, ધોબી નો લુગડા જોઈ દે, અને હજામ નથી માથું મૂંડી દેતો, કાતરને હજાયા નવા લાવવા પડ્યા ઘેરે. હય હુતાર ધોબી હજામ તેનું કોઈ કરે નહી કામ. વડોદરા જવું પડે, નાનું એવું કામ હોય તો. વસ્તુ વેચાતી કોઈ ન આપે સતસંગીને એમ સંતાપે. કોઈ વસ્તુ એને વેચાતી ન આપે, પૈસા દઈ નહીં, બોલો થોડોક ભાવ વધુ આપે તો કે ના તને નહીં, બોલો બાવો છે તે પછી એને લઈ નાખે. કોઈ આપે મદદ ગોપાલભાઈને, સૌને રહેવું છે કે નહીં ગામમાં, પેલા તો આવું હાલતું, બહુ ધાક ધમકી છોડા કાઢી નાખે, નાચતી ગઈતી એમ કહેવા જ છે, નાચ હામો પડ્યો મર્યો સમજો, નાચ તો ભીંગડા કાઢી નાખે, કોઈ વાતમાં ન સમજે. નાના મોટાનું મૃત્યુ જો થાય સગા પણ સ્મશાને ન જાય. જોયું ન જાય, જવાય નહીં એનાથી, એવો હોપો પડતો હતો નાચનો. નાચ બેહવાની છે એમ હા વાત સાંભળે તેથી હાજે કોઈને ખાવું ન ભાવે, જે જેના નામ હોય ને એમાં એને એવી નાચની હાલતી. એવું તો માણા રાજાથી નહોતા બીતા એટલા નાચથી બીતા, નાચની વાત જ જુદી. હમણાં નાચ બાચનું બધું આથમી ગયું છે, નાચ ક્યાં ગઈ જ ખબર નથી પડતી, ભૂગર્ભમાં કરી ગઈ, ક્યાંક ક્યાંક જોર છે જ એવું ને એવું, અમુક અમુક ગામમાં નાચનું જોર છે. હા નાના મોટાનું મૃત્યુ જો થાય સગા પણ સ્મશાને ન જાય. એ તજો માત પિતા એ સત પ્રસંગ તોય છોડ્યો નહીં સતસંગ. કાશીદાસ ભાઈઓ ત્રિકમ કરશન બધાએ ભાઈ છે ને પ્રસંગ છોડી દીધો ગોપાળભાઈનો, પણ ગોપાળભાઈએ સંતનો પ્રસંગ સત્સંગ છોડ્યો નહીં. વિચારે જન ગામના એમ નથી સત્સંગ છોડતો કેમ, કેમ ન છોડે એમ, આ તો અહમ માલકો હિલોળા લેતું હોય ને એ છોડે કેમ નહી, વાત દર્દી ની દર્દી જ જાણે અજાણ્યા જન અચરજ આણે. બાતા બાતા માતા ગોપાલભાઈ મોટા થઈ ગયા, સમજાણું સત્સંગ મુકતા નથી, બળ્યો જીવ. અરે ભાઈ જેમ મચ્છરની બીકે કોઈ મહેલ છોડતા નથી તેમ ગોપાલભાઈએ સત્સંગ ન થજો તે ન થજો. હવે ઉંમર લાયક થયા, એના મા બાપે લગ્ન કર્યા, એના પ્રથમ લગ્ન પાદરા તાલુકાના કરખડી ગામે થયા, ઇતિહાસમાં નામ લખાણું. પત્નીને સત્સંગ હતો, સદભાગી થયા, બોલો સત્સંગી પત્ની મળ્યા, એકના બે થયા ગામમાં, આવે ભગત ને ભક્તાણી બે તાળી ટેકો મળ્યો, અને ઘરે ટેકો મળે ને એવો ટેકો બીજો નહીં, અને ઘરે દગો મળે એવો દગો બીજો નહીં, આ ટેકો તારી દે ને એટલો દગો મારી દે. ભગવાન મદદ કરે ને, જો ભક્તિ રાખીને સત્સંગ રાખ્યો તો ભક્તાણી ભાઈ રૂમળ્યું. હા લગ્ન થયા, એક વર્ષ ગયું, બે વર્ષ ગયા, ત્રણ ગયા,
અને સંસારમાં પહેલાં એવું અટાણે અમુક અમુક કુટુંબમાં છે, એક બે વર્ષ જાય ત્યાં તો માંગણી થવા માંડે કે હવે કાંઈક સંતાન આપો. ચાર વર્ષ વી ગયા બોલો, અને શારી કોરથી મેણા મેણા શરૂ થઈ ગયા. ક્યાં ભગતને ભક્તાણી, હું કરી કમાણી થાય છોકરો. જગાજી બાપુને છોડ્યા એમાં જો સાપ લાગ્યો, વાંજ્યા મરવાના મુવા. આ તિલકસાનામાંથી હું નીકળ્યું, મૂળ તો વંશ ખોયો કે બીજું કાંઈ. એ ધર્મ છોડ્યો તેથી દીકરો નથી થતો. આમ મેણા મેંડ્યા મારવા. બે માણા દુખી તો થાય છે, કારણ કે નીચે ઉઠીને ગમે એવા માણા થૂક ઉડાડે, ચાલું રીંછડી જાય, ક્યારેક દુઃખ થઈ જાય, ક્યારેક ભગત ઢીલા પડી જાય તો ભક્તાણી બળ આપે મુજામાં, પ્રભુ હારે છે. ક્યારેક ભક્તાણી ઢીલા થઈ જાય તો ભગત બળ આપે. હવે તો ટેકા થઈ ગયા ને બે આમથી આમ, આમ નામ કરતા દિવસો વ્યા જાય છે. એમાં સમાચાર આવ્યા કે ગોપાલ સ્વામી વડોદરા આવ્યા છે. ભક્તાણીએ કીધું ઝટ કરો સ્વામી પાસે જાઓ, આપણે તો ગરીબ વાણિયા ને અજમે હાથ, સર્વે સુખ દુઃખમાં આપણે તો સંતો. તરત જ ગોપાલભાઈ તૈયાર થયા, આવ્યા વડોદરે. ગોપાલ સ્વામીને દંડવડ કર્યા, ભગે લાગ્યા. કેમ છો ભગત? સ્વામી સારું છે, પણ થોડુંક હમણાં મુશ્કેલી થઈ ગઈ. શું આવું છે કે હવે અમે ને અમારા ઘરેથી મહારાજનું ભજન કરીએ છીએ, બધા વિરોધી છે, પણ ચાર વર્ષ થયા સ્વામી અમારા લગ્ન થયા, પણ કાંઈ ઘરમાં બાળો હાથ નહીં, એટલે હું અમારે કહેવું? મારી બાઈ ગમે એમનું બોલે, મારા બાપોય ગમે એમનું બોલે, એ બેને સૌથી વધુ અજ્ઞાન, પછી ગામનાને તો હોય જ ને, બહુ તકલીફ કરે છે, મુશ્કેલી કર્યા કરે. આમ વાત કરી હો ત્યારે ગોપાલ સ્વામી બોલ્યા, ગોપાલ ભગવાન હવનું સારું કરશે અને તમને બે દીકરા થશે. હું કહો છો કે હા, અને સાંભળો, મોટો છોકરો તમારો બહુ મહાન થાય અને એમાં આખું ગામ તણા હે, પણ તમે એક કામ કરજો. કે શું? તમારા ગામમાં એક મંદિર બાંધજો. સ્વામીએ કીધું, કાંઈ વાંધો નહીં સ્વામી, પૈસા ટકા તો અમે બધા બહુ સુખી છીએ, જમીનો તમારા ઘરની ઘણીયું છે, મંદિર બાંધી દે હું કહેશે. સ્વામીએ આવું કીધું. આમ ગોપાલ સ્વામીને આશીર્વાદ મળી ગયા. ગોપાલભાઈ રાજી રાજી થઈ ગયા. આવ્યા ઘરે, ઘરવાળાને કીધું, કેમ? તો કે સિંહ શિયાળની ને? તો કે ના, આશીર્વાદ મળી ગયો? મળી ગયો. એકનો બેનો? બેનો. આનંદ આનંદ થઈ ગયો. તારે હવે કે બોલતી બેન, મારા બેટા ટે ટે કરે, નવો ધર્મ પાડ્યો એટલે કે દીકરો ન થયો. અરે ભાઈ, સંસારમાં તો આ તો બહુ ઉપાય દી, દાદા ખાચર જેવા દાદા ખાચર, એની બે મોટી બેનું મહાન ભક્ત, મોટી બાન લાડુબા, સંસાર ઝેર કરીને બેઠેલા, સમજ્યા? તે દાદા ખાચરને દીકરો નહીં, તે કોક રમ રમાઈને મેણું મારે ને, તે ઓલા માછા મુંડાવેલા ક્યારેક મુંજાઈ જતા. અમારા ભાઈને કાંઈ નહીં એટલે બધું સાંભળવાનું ને એમ. કોણ? મોટી બાન લાડુબા. આ સંસાર છે જ એવો, ક્યારેક થઈ જાય એવા ગુણ વરતતા હોય તારે, છે ને ઉપાય દી બીજી? અને બહુ ઊંચાઈ ઉપર હોય એને નહીં થાય, કાંઈ કલ્પના ન કરાય, પણ ભગવાનને અને સંતોને તો થાય. કે આ રાજ્ય અમારી વાંહે ફરે ને લોકો એને આવું આવું કહેશે, માટે ભગવાન તમે આ જેને ઘરે ખાવાની નકામા એને ત્યાં ઉંદડ્યાને જેમ હળિયું કાઢે પાંજરા ભરાઈ જાય એટલા, તો આય કાંઈક એકાદો તો નાખો. હે અરે, એમ પ્રાર્થના થઈ જાય. એ તો હોય ને લાગણીને લઈને થાય, બીજું કાંઈ નહીં. આ તો ગોપાલ સ્વામીએ બે દીકરાનો આશીર્વાદ આપ્યો. ગોપાલભાઈને આનંદ થઈ ગયો. દિવસ પછી દિવસ જતા વાલ લાગતી નથી. ભગવાન સ્વામિનારાયણની કૃપાથી એક દીકરો જન્મો, પહેલો દીકરો, એનું નામ ત્રિભુવન પાડ્યું. રંગ રહી ગયો. વળી પાછું ભગવાનનું ભજન કરતા ને કુસંગી વારે આથડતા ને એમ કરતા ભગવાનની કૃપાથી બીજો દીકરો થયો, એનું નામ જીવો પાડ્યું. હા, ત્રિભુવનને જીવોભાઈ બે દીકરા થયા. અને વાલા ભક્તો, દિવસ જાતા જાતા જ્યારે ભગવાન સ્વામિનારાયણની વડોદરામાં સમત 1882માં પધરામણી થઈને, ત્યારે ગોપાલભાઈ પોતાની પત્ની અને પોતાના બે છોકરા આ બધું લઈ અને મહારાજ પધારતા હતા, હાકરદા પૂગી ગયા. હાંકરદામાંથી મહારાજનું સ્વાગત સાંભળ્યું છું તો. હા, અને હાંકરદાથી જ આખું કુટુંબ ભગવાન સ્વામિનારાયણના આગમનમાં શોભાયાત્રામાં સવારીમાં જોડાઈ ગયું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. ત્રણ દિવસ આખું કુટુંબ ભગવાન સ્વામિનારાયણ વડોદરા રહ્યા હતા, તે વડોદરા જ રહ્યું. સંતો જેમ કેમ સેવા બીજું ત્રીજું કામમાં, અને ખૂબ આનંદ થયો. હવે વાલા ભક્તો, પછી પતે ભગવાનના દર્શન કરી, છોકરાઓને પગે લગાડી ઘેરે આવ્યા. પણ અહીંયા ગામમાં એમના વિરોધ થવામાં કાંઈ ઓછું ન થયું. એ ટનટોન ડખો ઊભો ને ઊભો, આ બાજુ ભગવાનની સંતોની પ્રાપ્તિ થાય, સદબોધ મળે, વળી આશીર્વાદ મળે, દીકરા મળે, બધી વાતે સુખ શાંતિ. પણ ઓયલો ડખો એક બાજુ એમ નામ ઊભો ને ઊભો. ભગવાન બીજી બધી મદદ કરે, પણ ઓલો ડખો બિન ન કરે. કારણ ભગવાનને ખબર, તકલીફ પડે હું મદદ કરીશ, પણ આ ડખો તો કે કામ નો હશે. એ ડખો છે ને ભગવાન તરફ જવાનું લીવર છે, એ આપવું જ પડે. લીવર આપ્યા વગર ગાડી ભગવાન તરફ જાય નહીં. રોદો આવે તો એને રક્ષા કરે, એક્સિડન્ટ થાય તો રક્ષા કરે, બધી રક્ષા કરે, પણ લીવર આપવાનું બેન ન કરાય ને. આપણા જીવનમાં કાંઈક ડખો ઊભો ને ઊભો રહે ને તો સમજવાનું કે આ ભગવાન તરફ જવા માટેનું લીવર છે, અને બેન ન કરાય. અને જો ડખો બેન થઈ જાય તો ભક્તિ ભજન સેવા ઉમંગે થતું હોય ને ઢીલું થઈ જાય, ગરજ ઓછી થઈ જાય ભગવાનની સંતની. માટે ભગવાન આપણા જીવનમાં કાંઈક પ્રોબ્લેમ રાખે તો રવા દેવાય. હાવ સાફ કરે તો શાંતિ પછી છે ને પ્રભુ ભજવા નથી દેતી, ડખામાં જ ભગવાન ભજાય એવું ઘણાનું કહેવું છે. ગામ લોકો ગોપાલભાઈને દુઃખ દેવા પાછી પાની કરતા નથી. પણ ગોપાલભાઈ તો નાનપણથી તેજસ્વી હતા, પ્રામાણિક હતા, અને વળી સમજુ બહુ હતા, એટલે બધે એનું માન વધ્યું બહુ. અને જે માણસને આવું કોઈક દુઃખ દેનારું ડખો કરનારું હોય ને એની બુદ્ધિ ખીલે બહુ. કારણ કે આંકવી જ પડે, હાંકતા હાંકતા બધું જાણવું પડે, કેળવવું પડે, મેળવવું પડે, મોટા મોટા માણસને મળવું પડે, ડખો પથાવવા જ્યાં હોઈને જવું પડે, એમાં ઓળખાણ થાય, બીજું થાય, ત્રીજું થાય. એમ કરતાં કરતાં વડોદરાના રાજાએ ઓળખાણ થઈ ગઈ. બોલો, અમથા તો આપણે કોઈ પોલીસને કોઈ ન મળીએ, પણ અમને કંઈક એવું થાય તો તરત સાહેબ આગળ જઈ લો પ્રસાદનું પડી ગયું. એમ સાહેબ મજામાં ને કામ તો કે ના ના, આ તો આવ્યું પછી લણીશું. જય સ્વામિનારાયણ. અમથા નથી આપણે હરખા આવી, એમ આ તો બાપા હરખા રાખે એટલે હરખા રે. મહારાજાએ એને બહુ હેતથી ગોપાલભાઈને માન્યા, અને એમ કહેવાય છે કે એ જમાનામાં એ પંથકના ઈમાનદાર તરીકે ગોપાલભાઈ નીમ્યા. ઈમાનદાર એટલે વફાદાર માણસ રાજ્યના, બોલો. અને ગોપાલભાઈએ ગામજનોના ત્રાસથી પછી રાજાએ ઓળખાણ થઈ ગયેલી એટલે ફરિયાદ નોંધાવી, પછી ઘણા વર્ષ સહન કર્યું, પણ છેવટે ફરિયાદ કર્યો વડોદરા સરકારને. હું કીધું વાંક વગર મને ગામ લોક,
વાંક વગર મને ગામ લોક,
દુખદાઈ ઉપજાવે છે શોક,
દુખદાઈ ઉપજાવે છે શોક.
મહારાજે મર્મ જાણી લીધો, શિયાજીરાવ સરકારે સુધી સમાધાન ન થાશે, જ્યાં સુધી સમાધાન નહીં થાય. દસ રૂપૈયા નિત્ય લેવાશે, અરે નિત્ય લેવાશે. હુકમ આવા પ્રકારનો કર્યો કે આ ગોપાલભાઈને જે જે લોકો તમે કંડળો છો એમાં આટલાનું નામ છે, સમાધાન કરી નાખવાની. અરે શું તમારો વાંધો જ ભાઈ, અને જ્યાં સુધી સમાધાન નહીં કરો ત્યાં સુધી નિત્ય 10 રૂપિયા દેવાના થાય તમારે. આવી રીતનો હુકમ કર્યો. હવે 10 રૂપિયા દેવાના થાય ભી પડે ને, ઓલા તું કાઢ તું કાઢ, તારે બહુ વ્યાર હતું, તકારે તારે નહોતું લાય આઠાના, તું આઠાના તું ઉઘરાવાના રોજ 10, હાલ મહિને 10 દેવાના હોય તારો. એ વખતે આખા મહિનાના આઠાના દાડી મળતી આખા મહિનાની, એમાં રોજના 10, ભૂખા બોલી જાય કે નહીં? ગામના લોકો કે મરી ગયા, આ તો ભૂખા બોલી ગયા, અલ્યા પૈસા કાંથી કાઢવા, રોજના દહ માં દિયાનું આ તો ભરે ડોખો લાગે. એટલે આપણને કે ગામમાં રહી તો દંડ ભરવો પડે, મેં ઊંચું ગામ કેસ. આપણે જતા રહી કે છે ઇન્દ્રાળના માળમાં રહેવા, એક બાજુમાં ઇન્દ્રાળનું ગામ છે, એનું એક પ્રદેશ અને ઇન્દ્રાળનું માળ એવું કે તે ગામ લોકો બધા પોટલા પૈસા બાંધીને બૈરા છોકરા લઈને ઘોડિયા ખભે લેતા ન્યા ઉભડ્યા. લે બોલો, લોકે એવો હુકમ સુણ્યો જ્યારે કર્યું ગામ તે ઉજળ, ત્યારે ઉછાળા ગામમાંથી ભર્યા ઇન્દ્રાળના માળમાં જઈને ઠર્યા. ધર્મ છોડે જો ગોપાલભાઈ તો જ વસવું કહે ગામમાં, તો જ ગામમાં જવું. આ ધર્મ ન છોડે તો ગામમાં જવું નહીં, અને ગામમાં રહે એને દંડ. ગામ જ મૂકી દીધું ને સરકારની સામે થઈ ગયું ગામ. ગામથી ઉજળ કર્યો કુટુંબ સહિત ત્યાં વાસ હતો એ સમય માગશર માસ, માગશર મહિનો. ભલે ટાઈટભાઈ કે એક ગોદડું વધારે ઓઢશું પણ ગામમાં રહેવું નહીં. હતી વાડીઓ અન્ન પકાવા, લાગી જળ વિના તે હુકાવા. વૈયા ગયા બીજે ગામના સીમમાં એટલે અને અહીં ખેતર માંડ્યા હુકાવા, પણ આવે એ બીજા ભલે હુકાઈ જાય, રોજના દહ ભારે પડે. ભાઈ ગોપાલે વિચાર કર્યો ગામ નિમ્યું નહીં, સરકારમાંથી હું હુકમ લઈ આવ્યો તોય ગામ નિમ્યું નહીં. બોલો, મને ધર્મ છોડાવા ગામના એ ગામ છોડી દીધું, આવા ડખાત ક્યાં કે થતા છે? બોલો, હવે આ લોકો તો બહુ હઠ લીધો, કેસ ભારે કરી, થશે રાજાને પણ નુકસાન, માટે કેમ થશે સમાધાન? હવે આ ગામ મૂકી દીધું રાજાને, આ તો પોહાય નહીં, કારણ કે આ મોલ હુકાઈ જાય પછી રાજાને કાંઈ બોલો છઠ્ઠો ભાગ દેવાનો હોય એ દે નહીં ને પાકે નહીં તો હું, આમાં તો રાજાને નુકસાન થાય. અને કદાચ ગોપાલભાઈ વિચારે કે કદાચ રાજા સત્સંગ છોડી દેવાનું કહે તો કે તે આખા ગામની ભી આવે રાજાને, એટલે રાજાએ પછી એક કુટુંબ હારું થઈને ગામ મારે બગાડે, એમાં તો રાજાને નુકસાન જાય ને, આવક ઘટે. આ જો ને રાજકારણીવાળા ઝાઝુ માણા હોય તો એની કરે જ નમેલા રહે, કારણ કે ઝાઝા મત આવે. એક માણાને ગમે એમ ડામીને અન્યાય કરીને ઝાઝાનું હાસવે, એવું બધું પહેલાં એવું નહોતું. પણ તોય રાજા કહે છે મને સત્સંગ છોડી દેવાનું કહેશે તો હું કરીશ, અને કાં તો રાજા એમ કહેશે કે તો પછી તમે બીજે ગામ રહેવા જાઓ, બીજું હું સત્સંગ રાખવો હોય તો આ ગામ તો કાંઈ નમે એમ નથી, હું હું કરીશ કે. પણ અંતરમાંથી જવાબ આપ્યો, તો હું છોડીશ તેહનું ગામ, પણ નહીં તજુ શ્રીજીનું નામ. તો ગામ છોડી દઈશ, રાજા મારી તરફેણ નહીં કરે ને ગામની તરફેણ કરશે તો ગામ પડ્યું મેલીશ, પણ સત્સંગ છોડીશ નહીં, જેથી જન્મ મરણ દુઃખ જાય એવો સત્સંગ કેમ તજાય? જેનાથી જન્મ મરણ જેવું ભયંકર દુઃખ મટે એવો સત્સંગ છોડાય નહીં. આવો ગોપાલભાઈએ મનમાં દ્રઢ વિચાર કર્યો કે સો માથા જાય છતાંય મહારાજને છોડવા નથી. સૂર્ય પશ્ચિમમાં ભલે ઉગે, પૃથ્વી રસાતલમાં ભલે જાય, છતાં સત્સંગ નાત જાય મહારાજને પણ તેની વિશેષ પરીક્ષા લેવાનું મન થઈ ગયું. ભગવાનને એમ થઈ ગયું કે આ માળો હજડ થયો તો હું જરાક હવે પાછો વધારે હજડ થાવ. ભગવાન વાય ને વાય હોય, આપણે કડક થાય ને તો એ થોડાક કડક થાય, આપણે ઢીલા થઈ જાય ને તો પાછ ઢીલા થઈ જાય, પણ હવે આપણે પાછ થવું છે ને પાર ઉતરવું છે, ઢીલા થઈએ જ મેળ પડે નહીં. આમ આપણે ઢીલા થઈ જાય ભગવાન પછી પરીક્ષા ઓછી લે, પણ પાછો કાળ લંબાઈ જાય, બે ચાર જન્મ પાછા વધી જાય ભગવાન પાસે જવામાં, માટે એ તો પોહાય નહીં. પાછું ભગવાનને વધારે પરીક્ષા લેવાનું મન થઈ ગયું. એમના મોટા પુત્ર ત્રિભુવનનું હગપણ પણ કરખડી ગામે કરેલું, નાની ઉંમરમાં જ પુત્રને પરણાવી દેવાનું વેવાએ બહુ ભીહ મારીને કીધું, એટલે ગોપાલભાઈને દીકરા ત્રિભુવનના લગ્ન લેવા પડ્યા, અને ધામધૂમથી લગ્નની તૈયારી માંડી થવા. પણ બધાએ કાંઈ સહાય કરે એવા તો ડાયા નહોતા, હગા અને ગામના કોઈ જાનમાં ન આવ્યા. બોલો, હું તરભણને લઈને જાઉં, સંસારમાં બહુ ઉપાધી, કોઈ જાનમાં ન આવ્યા. ગોપાલભાઈને એમના ઘરના મુજાણા કે છોકરાની જાનમાં માળો કોઈ આવતો નથી, એમાં સાંકરદાના સત્સંગીને જાણ થઈ કે આપણો એ ગરીબ ભગત દીકરો પરણાવો છે અને નાયત રૂઠી છે, માળા કોઈ આવતા નથી. ત્યારે સત્સંગી સાંકરદામ ભેગા થઈને કહે છે, આપણી સત્સંગી જ નાયત, આપણા ભક્તને તકલીફ હોય તો આપણે જવું પડે. હાલો હાલો, હંગરાના લુગડા કાઢો, ચડાવી દો સોના, બધું કરો તૈયારી. કે અરે ઝાનમાં જવાનું ક્યાંથી ભલામણા, હાલો હાલો. કે તે સત્સંગીઓ તૈયાર થઈ ગયા, આવીને ગોપાલભાઈને કે જીવડાઈ નથી આવતા ને લાડવા ખાવા, હાલો અમે. કે છે હું વાંધો છે, કે આપણે શોભાડી દઈ. હરિભગતના નાતે હવ પોતાનો ભાઈ માનીને આવ્યા. બોલો, રંગે ચંગે ભવનને પરણાવ્યો. સાકરતા ગામના સત્સંગીએ ભેગા થઈ અને આ પ્રસંગ શોભાડી દીધો. અમે છે ને શીખવા જવું, આપણા કોઈ હરિભગતને તકલીફ હોય, નાય તાકી પાછી થાચી હોય તો આપણે ન પૂગી જવું પડે. પૂગી જવાનું, સત્સંગીને મુજાવા નહીં દેવાનો. પછી થવું હોય થાય, આપણે તો એને એકવાર લગ્ન પ્રસંગમાં ટેકો દે ને બધું એમ કેમ પતાવીને આવતી રહેવાનું. પછી ખપી ખાઈ ઉડાય ભરી પીવે. આ બધું કામ પત્યું, ભગવાને એવા પરીક્ષા કરે ત્યાં બીજી મુશ્કેલી આવી. હું થયું ભલી ગોપાલ ભાઈની નારી, એ તો અક્ષર ધામ પધારી. લ્યો આવું છું, ઘરમાં એક રાંધનારા આવ્યા તો એક રાંધનારા ગયા. હવે ગોપાલભાઈના પત્ની ગુજરી ગયા, ગર્ભંગ થયા, હવે શું કરવું? પણ વાંધો નહોતો, ત્રિભુવનના ઘરેથી આવ્યા એટલે રોટલા બોટલાની તો તકલીફ નથી, સગા સૌને આવે એનું સ્નાન માટે તે ગયા સ્મશાન. હવે નાયત બહાર મૂકેલા અને તોય પણ જોડાણા, એટલે નાયત એના હગાવાલા ઉપર ખીજાણી કે તમે આ ગોપાલને નાયત બહાર મૂક્યો છે એના કામમાં ગયા જ કેમ? એટલે જે જે લોકો સ્મશાનમાં જોડાણેલા ને એ બધાને નાયતે ભેગા થઈને નાયત બહાર મૂક્યા. અને ઓલ્યા લોકો મુજાણા કે આ તારે ઘેરે અમે આવ્યા એમ અમને નાયત બહાર મૂક્યા, હવે ભલો છે ને સત્સંગ છોડીને અમે ન આવી તોય દુઃખ અને આવી તોય અમારે દુઃખ, આ તારી જડતાને લઈને જ ને. હું ટીલક સાનલામ કરી ગયો, ખાનગી ભજન કરજે ભાઈ ભાઈ સમજને એમ બહુ બધા ખીજાણા. પણ ગોપાલભાઈને વિચાર થયો કે કરવું હું, બધા ભેગા થઈને ગભરાવ્યા બહુ, ગોપાલભાઈની માથે ઉતરી પડ્યા બધા. પછી પાછા એમ કીધું કે થશે નરપતિને નુકસાન, કંઠી તોડવી પડશે નિદાન. પછી રાજાને નુકસાન થશે ને, રાજા કોપાયમાન થશે ને, તારા બાપા કઈ કંઠી તોડવી પડશે. એટલા કરતા અમે કઈને તોડીને તારી યારે, હવે અમે નાચ બારા થયા, હવે અમે એવા જ થયા ને, અમને હવે કોણ આયા ગામમાં મદદ કરવાનું? આ તારે લઈને જ ને, આ તારા ઘરનું ગુજરું એટલે જ ને, તો જીવાડવું તું ને ભલામણા. ન આવી તો તને દુઃખ થાય ને, આવી નાચને દુઃખ થાય, આમાં અમારે જ કાંઈ લેવા દેવા વગર નહીં ને ભલામણા. એમ બહુ ગભરાવ્યા સમજ્યા. પછી ગોપાલભાઈએ રાતે પ્રભુ સ્તુતિ કરી ભલી ભાતે. પછી રાતે ઊંઘ આવે નહીં ભાઈ, સ્તુતિ કર્યો. દીન બંધુ કરીને દયાય, આવે અવસરે કરજો સહાય. હે પ્રાણનાથ પરમેશ્વર સંત સ્વામી, શ્રી ભક્તિ ધર્મ સુત અક્ષર ધામ ધામી. સ્તુતિ કરે છે. જેના ગુણો સુર સુરેશ મહેશ ગાય, આવે સમે સ્વજનની કરજો સહાય. આ મારા હગાવાલા ઢીલા પડી ગયા છે, એની જરા સહાય કરો. કે સ્વામી તમે સ્વજનની બહુ શુદ્ધ લીધી, તમે તમારા સ્વજનોની બહુ શુદ્ધ લીધી છે, જરા મારા સ્વજનોને અત્યારે મદદ કરો. અત્યંત સંકટ સમે સુસહાય કીધી, તેથી જ ચિત્ત તમને સમરવા ચહાય. આવે સમે સ્વજનની કરજો સહાય, જ્યાં ધર્મને અધમ દુષ્ટે ઉપાધિ કીધી, ત્યાં તો તમે તરત તે હની શુદ્ધ લીધી. ધર્મદેવને જયારે બધા કંડ્યા ત્યારે તમે મદદ કરી હતી, તેથી નહીં કરી શક્યા અસુરો પીડાય. આવે સમે સ્વજનની કરજો સહાય. કાલિદત્ત જેવો મહા અસુર જયારે હણવા આવ્યો ત્યારે એને દ્રષ્ટિ માત્ર થી હે પ્રભુ તમે નાશ કર્યો, છપૈયા વાસીઓના અનેક દુઃખ કર્યા, જ્યાં જ્યાં આપના ભક્તોને પીડા પડી ત્યાં ત્યાં આપે જ એનું રક્ષણ કર્યું છે. મોટી બાની સહાય કરી, બોલો. એને નહોતો સંસાર કરવો તો નાગણી રૂપે ફૂંફાડો માર્યો એ કુંડળમાં અને બધું હરખું કરી દીધું. ઉપડીના ડાયા ભગતને ઉગાર્યો, નંદસંતોની અનેક જગ્યાએ રક્ષા કરી અને ડોસા તાઈ જેવા અનેક ભક્તોની રક્ષા કરી.
સંભારતા જલધીમાં જટનાવતાર્યા, સંભારતા જન ઘરો પડતા ઉગાર્યા. જળધીમાં એટલે સમુદ્રમાં જયારે વાંકાનેરના જીવરામ બુડ્યા રાજુલાના નાગદાન હોની ત્યારે ભગવાન આવ્યા, એને બેયને સાગરમાં જ બચાવ્યા છે. અને વળી સારંગપુરમાં વરસાદ વરસ્યો ને દેવા ભગત નું ઘર ભાંગ્યું, ચેજી મારો વાલો દોડીને ખભે લાકડું લઈને કાપો પડી ગયો તોય મૂક્યું ને ઉભારિયા. આ કિરાય એવી દયા દિલ વિશે ધરજો સદાય, આવે સમે સ્વજનની કરજો સહાય. શ્રીજી સમર્થ સકલેશ્વર શક્તિમાન, બીજો નથી તમ સમાન સુવીર્યવાન. બીજાથી કાંય નહીં રક્ષણ તો કરાય, આવે સમે સ્વજનની કરજો સહાય. તમારા જેવો સામર્થ્ય વાળો કોણ, શક્તિશાળી કોણ, બીજા કોણ રક્ષા કરે, બીજાથી નહીં થાય, મહારાજ તમે કરશો તો જ થશે. કે છો માત તાત પતિ ભ્રાત તમે જ મારા, હે દીન બંધુ સૌ દાસ અમે તમારા. તમે જ મારા માં બાપ પિતા બધું તમે. કે રક્ષા કરે તનુજની પતિ કે પિતાય, આવે સમે સ્વજનની કરજો સહાય. સ્તુતિ ઉચ્ચારી એવે પ્રકારે થયો શબ્દ અદર્શિત, ત્યારે આકાશવાણી થઈ સ્તુતિ સાંભળીને, ધરો ધીરજ ગોપાલ ભાઈ તમારો સદા હું છું સહાય. ધીરજ ધરો, હું તમારે આ સહાય છું. એવું સુણતા હિંમત ઉર આવી, ચિંતા ચિત્ત તણી વિસરાવી, ચિંતા ભૂલાણી આનંદ થઈ ગયો. અતિ ઉત્સાહી ને ઉરમા ગયા ગોપાલ તે વટપુરમાં. બહુ ઉત્સાહ થઈ ગયો. અને પછી ગોપાલભાઈ વડોદરા ગયા છે. જઈને સ્વામી નિત્યાનંદ પાસ કરી કષ્ટની વાત પ્રકાશ, ત્યાં જઈને બધું દુઃખ ઠાલ્યું સંતના ચરણમાં. ત્યારે સ્વામીએ ધીરજ દીધે, કષ્ટ નાખશે શ્રીહરિ કાપી. ધીરજ રાખો, તમને નહોતું કીધું કંઠી બાંધી તાર કે થોડીક તકલીફ થાય, એટલે ધીરજ રાખજો, અંતે ભગવાન સર્વે દુઃખ ટાળશે. તો કે હા, એ તો વાત યાદ છે, રાખો ધીરજ રાખો, બધા હારાવાના થાય, જાઓ ચિંતા કરો માં. એમ સ્વામી આશીર્વાદ આપ્યો, બળ આપ્યું, હું ફાપ્યું. સ્વામીનું બળ લઈ આશીર્વાદ લઈને ગોપાલભાઈ સોખડા આવ્યા, અને સ્વામીના આશીર્વાદ ઇન્સ્ટન્ટ કામે લાગ્યા. પછી ગામ લોકો પેલા ઇન્દ્રાણી સીમમાં વીએ ગયેલા ને, ત્યાં હું છું પોહ મહિનામાં હરી ઈચ્છાથી માવઠું થયું. બોલો ટાઈટ કે મારું કામ ને વરસાદ ને વાવાઝોડું સુસવાટા બોલ્યા ભાઈ, મંડ્યા બધા થરથર ધૂજવા. એવો વરસાદ વરસ્યો કે ન પૂછો વાત, તકલીફ થઈ ગઈ બહુ. ત્યાં સીમમાં તો મુશ્કેલી થાય જ, નાના છોકરાને બૈરાને બધી પલ્લી ગયું, ટાઈટ બાઇકમાં ઉપાધિ બહુ થઈ, એમાં બધું અનાજ પલ્લી ગયું, તે અન્ન ખૂટ્યું. બૈરા છોકરા બધા ગભરાણા, આદમી વટના માર્યા કે ન જાઉં ગામમાં. બૈરા કહેતા માંડી નાખવા તમને આવ્યા, ડખા થયા અંદરો અંદર. પછી છેવટે તો તમને ખબર છે ને, બધા ઠાક્યા હવ અકળાણા, અને અમુકના અંતરમાં તો ભગવાને પ્રવેશ કર્યો. હાલો ગામ ભેળા થઈ, વિચાર્યું એમણે કે આપણા ઉપર કાળનો કોપ છે, નહીં હમેજી મરી જાવ બધાય, હજી આ વધારે થાય, મોટું નુકસાન જાય, માટે હજી સમય છે, સમજી જાઓ, માટે હાલો ગામમાં પાછા જઈ. એમ ઊંચા આવાજે બે ચાર જણામાં પ્રવેશ કરીને ભગવાન બોલ્યા. એટલે હવને એમ થયું, હાલો તાર હાલો બસો વટ મેલે કોણ, એટલે કે ત્યાં કરીને ત્યાં કરી એટલે કોઈ નમે નહીં, પણ ભગવાને જ પ્રવેશીને બોલીને બધું ટાઢું પાડ્યું. અને આવ્યું બધું ગામમાં, એ કે હવ હવના કામે લાગો હવે. પછી તો હવ હવના કામે લઈ ગયા ગામમાં આવીને, પણ ગોપાલભાઈ માથેથી દાજ કોઈને ઉતરતી નથી કે એણે જ બધું કર્યું. આ ડખો માત્ર એણે કર્યો ધર્મ લાવીને, હું એને કામ હતું, શું ખોટું હતું. અહીં ગામમાં સખે બધા ભજન કરતા, હં ફારો હતો, આમ છે આમ થા આવા નાવા એમ ખીજાય જ બધા. આપણે અહીંથી ભાગીને જવું પડ્યું ને ત્યાં પુહાણાની પાછું આવવું પડ્યું ને, આપણે જ બધું હેરાન થવાનું ને એના સારું, એમ આપણો આમાં હું વાંક એમ. હવ ગોપાલભાઈ માથે માછલા ધોય. પછી તો શું કરવું, દ્વેષ તો બધાને બહુ હતો. ગોપાલભાઈને નાની ઉંમરમાં પત્ની ધામમાં ગઈ, મુશ્કેલી તો બહુ પડી. પછી હાંકરદાના સત્સંગીઓ બધા આવ્યા અને ગોપાલભાઈને કહે છે, ગોપાલભાઈ હવે તમે બીજું કરો. અરે ભાઈ કરવું નહીં તો કે નો હાલે, આ છોકરા નાના ને બધું પતાવવું પડે. સમજાવીને પછી ફરીને લગ્ન કરાવ્યા.
હા, એમના દ્વારા એક પુત્ર છે, એમના ઉમેદભાઈ. હવે એ સમયે નિત્યાનંદ સ્વામી વડોદરા અને મહેરાલ ભાવ કરીને એક મોટા માણસ હતા, બહુ સુખી. વટપર માહી મહેરાલ ભાવું, કોટી ધ્વજવળી ખૂબ કમાવું. તેણે ગામ ઇજારે તે રાખ્યું, સ્વામી નિત્યાનંદે તેને ભાખ્યું. આ મહેરાલ ભાવ છે ને, એણે સોખડા ગામ ઇજારે રાખ્યું સરકાર પાસેથી. એટલે નિત્યાનંદ સ્વામીને ચાન્સ મળ્યો. એણે મહેરાલ ભાવને કીધું કે ત્યાં આપણા ગોપાલભાઈ સત્સંગી છે, તમે એની સહાય કરો, કે ભગવાન તમારા ઉપર રાજી થશે, તમે અમારા છો એટલે તમને કહે છે. આ મહેરાલ ભાવ હરિભગત થયેલા. ખૂબ પછી મહેરાલ ભાવે ત્યાં સોખડા જઈ નાઇટ ભેગી કરીને દાબ દીધો, એ કે મરી જાઓ બધા આમના, દસ દસ રૂપિયા ભરીને સમાધાન કરો. પછી બધા માન્યા અને ટંટાનું સમાધાન થયું. બોલો, અક્ષરાન સ્વામીની વાતોમાં લખ્યું છે, મહેરાલ ભાવ કોણ હતા તો તે સમયે વડોદરાના તે નવલકોટી શેઠ ગણાતા, ભગાદોશીના જેવા. વડોદરાના મહારાજાને પણ આ શેઠ રૂપિયા ધીરતા હતા, પણ આટલા રૂપિયા હતા પણ જરાક એક દુઃખ હતું, હું ઊંઘ નહોતી આવતી. આવડા કે આપણે હું ખોટું પડ્યા ભેગી ઘસઘસાટ, કેમ ભલે 9 રૂપિયા ન હોય પણ ઊંઘ તો ખરી, એને ઊંઘ જ નહોતી આવતી. એ એકવાર ગોપાલ સ્વામી પાસે આવ્યા. સ્વામીને પ્રાર્થના કરી, સ્વામી મને 12 વર્ષથી ઊંઘ નથી આવતી. વાત એ હશે, લગભગ રૂપિયા 12 વર્ષ થયા છે, રૂપિયા આવે ને ઊંઘ જાય, આમ નિયમ એવો છે કે 12 વર્ષથી ઊંઘ આવતી, દયા કરો તો સારું થાય. ત્યારે ગોપાલ સ્વામી કૃષ્ણરામ શાસ્ત્રીને કે, એ શાસ્ત્રી આમનું વૈદ્યુ કરજો. શાસ્ત્રી કે, સ્વામી બોલવાનું નહીં કીધું, સાંભળો મહેરાલભાઈ, આ બામણ તમારું વૈદ્યુ કરશે. બોલે એના માટે ગ્રહણ ફેર્યું ને, એ આ કૃષ્ણરામ શાસ્ત્રી. બહુ ગરીબ હતા બિચારા કૃષ્ણરામ શાસ્ત્રી, ના તો બહુ સુખી. હવે એનું વૈદ્યુ સ્વામી આને કરવાનું કીધું, અને સ્વામીએ કીધું, મહેરાલભાઈ જરાય મૂંઝાશો નહીં, આ કૃષ્ણરામ શાસ્ત્રી તમારી દવા કરશે એટલે તમને સરસ ઊંઘ આવશે. કૃષ્ણરામ શાસ્ત્રી બોલ્યા નહીં. પછી સ્વામીને કે, સ્વામી હું શું વૈદ્યુ ભીણો શુદ્ધ કરીશ, તમને જાણતા મને. ગોપાલ સ્વામી કે, તારે ભણ્યાનું શું કામ છે, હું કહું એ અસર કરજે ને એનો રોગ નાશ થશે, ઊંઘ આવી જાય, તારી આજીવી કાલ છે બસ. સ્વામી હું તો કે, 2 તીખા 2 તુલસીના પાન પડી કુવાડવાનું, સ્વામીને સ્વામી કરીને ખવડાવી દેવાનું, તેમાં ઊંઘ આવી જાય, ખરેખર આવી જાય કે સમજાણું. તુમતાર તું મુજામાં 2 ચીખા 2 તુલસીને પાન ગોજ ક્યાંકીને પડી કે ખવાડી દેવે, કાંઈ વાંધો નહીં. કૃષ્ણરામ શાસ્ત્રી ઉભર્યા મહેરાલભાઈને ઘેરે, કેમ પડી કી લાવ્યા, તો લાવ્યો ને દવા, હાલો લો લ્યો પડીકું ખાઈ જવાનું. ખાઈ ગયા, તરત ઊંઘ આવી ગઈ, 4 કલાકે જાય ગયા. બોલો હાજે, અને એટલા બધા રાજી થઈ ગયા કે ન પૂછો. બીજે દિવસે કૃષ્ણરામ શાસ્ત્રીને બોલાવ્યા અને આજીવિકા બાંધી આવી, કાયમનું થઈ ગયું 2 તીખામાં. ગોપાલ સ્વામીના વચનને આમ રોગ મીટ્યો ભાઈ. ત્યારથી આ મહેરાલ ભાવને સત્સંગ થયો લો, અને એણે ન્યાજીની ગામમાં જઈને ટંટો પતાવ્યો, અને ગોપાલભાઈની પ્રમાણિકતા તથા ભક્તિને ખૂબ બિરદાવ્યો એણે. તેથી ઘણાકને તો હવે ગોપાલભાઈનો ગુણ આવ્યો, કારણ કે આવા મોટા જેને બિરદાવે ને એનો ગુણ આવી જાય, મોટાનો પ્રતાપ એવો હશે. મોટા વગોવે તો બધા વગોવે. હવે દિવસ પછી દિવસ જાય, એકવાર ગોપાલ સ્વામી વડોદરા પધાર્યા, અને સોખડા ગોપાલભાઈને ખબર થઈ કે સ્વામી વડોદરા આવ્યા છે, એટલે પોતાના ગામમાં મંદિર થાય તો સંતોને ઉતારા થાય. ગોપાલ સ્વામી કીધું હતું ને કે 2 દીકરા થશે પણ 1 મંદિર બંધાવી છે. એ ગોપાલભાઈને યાદ આવ્યું કે સ્વામીએ મને આશીર્વાદ આપ્યો હતો, દીકરા તો થયા, હવે મારે મંદિર બંધાવવાનું બાકી છે, અને જો મંદિર હોય તો સાધુ સંતોના ઉતારા થાય, સાધુ સંતોને ઉતારાની સગવડતા હોય તો સાધુ સંતો થોડું વધારે રોકાય, અને કથા વાર્તા થાય તો અમારા સત્સંગનું પોષણ થાય, ને વળી નવા સત્સંગી થાય, તેવો આશય મનમાં નક્કી કર્યો અને આવ્યા ગોપાલ સ્વામી પાસે. સ્વામીને હાથ જોડ્યા કે, સ્વામી આપે મને દીકરા થવાનો આશીર્વાદ દીધો ત્યારે મંદિર બાંધજે કીધું હતું, તો સ્વામી મંદિર બાંધવા હું તૈયાર છું. ક્યાં બાંધશો કે, મહારાજ ઘરમાં અમારે જમીન બહુ છે, ખર્ચો તો કે સ્વામી એમાં કોઈને કહેવાનું નથી, ભગવાનની દયા છે, બધો ખર્ચો મારે આપવાનો, જમીન મારે આપવાની, પણ તમારે પધારવાનું મંદિર કરવા. ગોપાલ સ્વામી કે કાંઈ વાંધો નહીં, તારા જેવો યજમાન હોય, જમીન અહીં દેતો અને રૂપિયા દેતો તો અમારે ત્યાં આવીને ઊભું રહેવું, હું વાંધો. સંત મંડળ લઈ અને સ્વામી સોખડે આવ્યા, સમજાણું. જેવી કલાલી ગામમાં પહેતા જ મેળી છે ને, તેવી સોખડા ગામમાં પહેતા ગોપાલભાઈની મેળી છે, હાલ લઈ છે, ત્યાં જ સ્વામીનો ઉતારો રાખ્યો, બાજુમાં પોતાની જગ્યામાં જ મંદિરનું કામ ચાલુ કરાયું. હવે બરોબર કામ શરૂ થયું અને ગામના નરસિંહ ઝવેર ને મૂળજી ઝવેર, આ કાશિયા પટેલ પણ કડિયાનું કામ કરે, ગાંધી અટકના સમજ્યા, એ બંને ભાઈઓ મંદિરના કામકાજમાં આવી ગયા અને કામ કરતા સ્વામીના સંતોના યોગમાં આવ્યા કે બે નવા સસંગી થયા, સમજાણું. એના પરિવારમાં હાલ રજનીભાઈ છે, મગનભાઈ વગેરે છે, સમજ્યા, અને ખૂબ સારો સત્સંગ છે. એમનો પુત્ર કાંતિ છે, એમણે હમણે એક ફોટો મોકલ્યો સિયાજીરાવ સરકારની હારે, આ ત્રિભુવનભાઈનો, અદભુત વાત છે. પછી તો ધીમે ધીમે મંદિરનું કામ ચાલતું, બીજાને ઘણાને સત્સંગ માંડ્યો થવા, સમજાણું, સંતનો યોગ થાય તો થાય. અને ઓલો જે બાવો રહ્યો હતો ને જગ્યાજી મારેની જગ્યામાં, જેને ગામ ભેગું કરીને બધું ઉતળું ઊભું કર્યું, એ બાવાને ખબર પડી કે હવે આમાં કાંઈ આ નવો પંથ બંધ થાય એમ નથી, નકામી આપણી આબરું જાહે ને કોક જો આવશે ને તો આપણું નકામું સરનામું ભૂવી નાખશે. એટલે બાવે રાતમાં પોટલા બાંધ્યા, જગ્યા છોડીને ભાગી ગયો, હજી નહીં થયો. અને આ ગોપાલભાઈના પાડોશી હતા એક કિશોરભાઈ, કિશોરભાઈ મકનભાઈ પટેલ, મંદિરથી પૂર્વ દિશામાં એનું ઘર હતું. એને બહુ મગજ ગયો કે આ તમારી કઠણાએ તમારા બાપુ ભાગી ગયા, નવી નવાઈનો સત્સંગ લાવ્યા છો તે. અને એવો મગજ ગયો, તે મંદિરનું કામ હાલતું હતું, ઓલા ભાઈ નરસિંહભાઈની બધા મૂળજીભાઈને બધા કડિયા કામ કરતા હતા, સંતોને ઉભેલા, સ્વામી વૃદ્ધ અવસ્થા હતી એટલે લાકડીને ટેકો રાખીને ઉભેલા. અને ઓલો કિશોરભાઈ આવ્યો, એની યારે બીજા છે એવા બેસાર, આવીને ગમે એમ બોલવા માંડ્યો, ગમે એમ. ઓલા ગોપાલભાઈનો મગજ ગયો કે તારી જાતના તું શું શકે. ગોપાલ સ્વામી વાર્યો કે ગોપાલભાઈ બોલીશ નહીં, બોલીશ નહીં, મૌન રાખો, બોલતા નહીં. સંતોએ બધું સહન કર્યું, પણ ઓલા કિશોરભાઈને આવેશ એટલો બધો આવી ગયેલો ને, તે આવેશમાં એક સંતને કાંડે બેઠક્યું ભર્યું. અને વૃદ્ધ અવસ્થામાં સ્વામીથી એમ બોલાઈ ગયો કે હાટ કુતર્યા, કે સમજ્યા, કુતર્યા જેવા કીધું. અને મારા ભાઈ ત્યાં ને ત્યાં ચકરી ખાઈને ભાગ્યો અને મગજ સરકી ગયું કે કુતર્યાની જેમ માંડ્યો કરવા. વાત આવું છે, મોટા સંતની વાણી તો કાંઈ નિષ્ફળ જાતી ને છે, સમજાણું. નરસંડામાં મંદિર બંધાતું હતું બાયુનું, પાયો ખોદેલો, વડતાલથી એક વૃદ્ધ સાધુ આવેલા, સમજ્યા, એક ભાઈ ગાડું જોડીને જતો હતો ને સંતો ઊંડો પાયો ખોદેલો, ત્યાં કાંઠે ઉભેલા વૃદ્ધ સાધુ, એટલે ઓલો ઓળી અમથેમ તો ગયો નહીં, કાંઈ લેવા દેવા નહોતું. નીને કે બજાર કોર કેમ પાયો ખોદ્યો, સ્વામી કે ભાઈ નથી, અમારી જગ્યામાં જ છે, હેઠો ઉતર્યો, નહીં તમે આમ પાયો, ભાઈ તું જાન તારે અહીં કંઈ લેવા દેવાશ, અમે કાંઈ કોઈનું લીથી લીધું. તે સ્વામીને ધક્કો માર્યો, વૃદ્ધ સાધુ પાયા પડ્યા, બોલતા બોલાઈ ગયું કે તારા મોઢમ કીડિયું ભરાય, કેસ ગયો ખેતર, આંબામાં જ ક્યાંક ચીડેલો, હેઠો મોટો પથ્થરો બળદ બાંધવા લાવેલો ક્યાંકથી, ત્યાં જ પડ્યો તો આ પથ્થરો વાગ્યો, મરી ગયો. હાજે મોડું થઈ ગયું તો ઘરે ન આવ્યો, બસ છોકરા ગોતવાઈ ગયા દીવા બત્તી લઈને, તે જોયું ત્યાં મરી ગયેલો મોઢા લાલ નીકળતી ને કીડીયું સડી ગયેલી મોઢા, તેથી તેથી બધું હાસું પડી ગયું. આવું થાય, મજા નથી. ગોપાલ સ્વામી પણ ગયા હતા કંઈક દેવળિયા ગામને પાદર, એમાં નાના બ્રાહ્મણો આવેલા ને થોડાક, તે સ્વામીની ઠેકડી કરી, સમજાણો, અમથી એમથી. ખાલી સ્વામીએ પૂછ્યું કે તમારી અટક કઈ, તો કે ગોટાળી. સ્વામી કે સારું, તો એવી તમારી વાણી થાય. તે બધા તોતળું બોલતા થઈ ગયા, કહેવાય છે હજી એના વંશવારસમાં હજી તોતળું થોડું થોડું બોલે છે. એમ જેણે જેણે સંતોને કોપાયમાન કર્યા હોય ને, એને વારસામાં એ સ્વભાવ બભાવ એમ ના મરે. હા, બામણ ગામના ઓલા પટેલને આનંદાનંદ સ્વામી કીધું, જા ગાંડિયા કે કહી દીધું ત્યાં જઈને, તે હજી એવું હેલું આવે છે. આ બધું આવું થાય પછી, જ્યારે આ બાજુ ગોપાલભાઈએ ગોપાલ સ્વામીને રાજી કર્યા, ઓલાએ કુરાજી કર્યા, એને એ ફળ મળ્યું, આમણે રાજી કર્યા, તો એની પણ અત્યારે પાંચમી પેઢી હાલે છે. કોની? ગોપાલભાઈની. એની પણ આજ દિવસ સુધી એ પરિવારમાં ચડતો રંગ છે. લ્યો, સૌમાં સત્સંગ છે અને ગામમાં તે પ્રતિષ્ઠિત ઘર ગણાય છે. ગોપાલભાઈના વારસો, ગોપાલભાઈના વંશજ રાજુભાઈ હાલ સરપંચ છે, એને ગામ લોકોએ બિનહરીફ ચૂંટેલા છે. આ બધો સંતના આશીર્વાદનો પ્રતાપ. તેથી જ મહારાજે ગઢડાના મધ્યના પિસ્તાળીમાં કહ્યું કે ભગવાન ને ભગવાનના સંત રાજી થાય એવું કર્મ કર્યું હોય ને તેને જો નરકમાં જવાનું પ્રારબ્ધ હોય તો પણ તે ભૂંડા કર્મનો નાશ થઈ જાય. જો ભગવાન કે ભગવાનના સંત રાજી થાય, કર્મ આવું હોય, નરકમાં જાય એવું હોય તોય ભૂંહાઈ જાય, ને પરમપદને પામે, નરકમાં જવાનો હતો એને બદલે ધામમાં જઈને બેહે, આ રાજીપાનું ફળ. એટલે હું કહું છું, રાજી પર અળજો, મહેરબાની કરીને કુરાજી ન કરશો, નહીંતર સ્વર્ગમાં જવા જેવું હશે ને તો નરકમાં જવું પડશે. આટલો ફેર રાજી કુરાજી પામ થાય માટે બીવું કુરાજી કરતા હો. માટે જે સમજવું હોય તેને તો ભગવાન ને ભગવાનના ભક્ત રાજી થાય એમ જ વર્તવું, બધા સ્વભાવ દબાવીને. અને પોતાના સંબંધી જે માણસ હોય તેને પણ એમ જ ઉપદેશ કરવો, મરીશ, ભગવાન ને ભગવાનના સંત જે જે પ્રકારે આપણી ઉપર રાજી થાય ને કૃપા કરે એમ જ આપણે વર્તવું, ધ્યાન રાખજો. અને ભગવાન ને ભગવાનના સંતને અગ્નિએ જ્યારે રાજી કર્યા છે ત્યારે અગ્નિને એવો પ્રકાશ પ્રાપ્ત થયો છે, અને સૂર્ય ચંદ્રાદિક જે પ્રકાશમાન છે તેણે પણ ભગવાન ને ભગવાનના સંતને શુભ કર્મે કરીને રાજી કર્યા હશે ત્યારે એવા પ્રકાશને પામ્યા છે. આમ આપણા હેતવાળાને ઉપદેશ દેવો, અને દેવલોક મૃત્યુલોકને વિશે જે જે સુખ્યા છે તે સર્વે ભગવાન ને ભગવાનના સંતને રાજી કર્યા હશે તે પ્રતાપે કરીને સુખિયા છે. માટે જે પોતાના આત્માનું રૂડું થવાને ઈચ્છે, તેને તો સદગ્રંથને વિશે કયા જે સ્વધર્મ તેને વિશે રહીને ભગવાન ને ભગવાનના સંત રાજી થાય એ જ ઉપાય કરવો. પણ કુરાજી થાય એવું કાંઈ કરવું વિચારવું નહીં. કેટલી સરસ વાત છે મધ્યના 44ની. વાલા ભક્તો, આ બાજુ ગોપાલ સ્વામી સોખડામાં મંદિરનું કામ ચાલુ કરાવી પાછા વડોદરા આવ્યા, અને સોખડામાં લોકો હજી ગોપાલભાઈનો દ્વેષ છોડતા નથી. એમાં એકવાર એણે એવું કર્યું, પાટીદારે ભેગાથી નાચ જમાડી, એમાં દ્વેષને કારણે ગોપાલભાઈ હારું ખાસ ઝેરના લાડવા કર્યા. જો ને આ બુદ્ધિ બગડે પછી હું નોકરી નક્કી નહીં, ઝેરના લડવા કર્યા. પછી છાની રીતે રાત્રે ગોપાલભાઈને ઘેરે મૂકી ગયા, એને એમ કે ગોપાલભાઈ ખાશે તો મરશે, અથવા એનો પુત્ર ત્રિભુવન ખાશે તો એ મરશે, એકાદા તો મરશે, અને આપણા મનની આશ પૂરી થાય કે. પરંતુ ધાર્યું ધણીનું થાય કાંઈ માણા ધારે એમ થાય? આ લોકોને નિયમ, પડી વસ્તુ કોઈની હાથે ન ચાલે, નિયમદારી, નિષ્ઠાવાન. ગોપાલભાઈ લાડવા જોયા એટલે એમ થયું કે મારું કોણ મૂકી ગયું છે, આપણે તો ખવાય નહીં. એટલે ગામમાં વડોદરા સરકારે બે સિપાહીઓ મૂકેલા, ટંટો હાલતો હોય ને એટલે રાખવા પડે, બાજી ન પડે. એટલે ગોપાલભાઈએ સિપાહીઓને બોલાવ્યા, આ યવનભાઈ જોવો, આ લાડુ કોક મૂકી ગયું છે અને અમારે જ ખપે નહીં, માટે આ તમે લઈ જાઓ, નાખી દેજો, કંઈ કોણ મૂકી ગયું ખબર નહીં. બોલે આ સિપાહીના મનમાં એમ થયું કે આવા સરસ લાડુ નાખી ક્યાં દે, કેમ ગેમલા હતા કે સારું રૂપલા, બે તારા બે મારા. ત્યારે સિપાહી તે લઈ ગયા, ખાધા બે જણે ધરી ખાંચ, વાત ન જાણી ઝેરની, તેથી ભાસી નહીં કાંઈ, ભાઈ ખબર પડી નહીં. એક તો એથી મરી ગયો, બીજે પીધું પછી ઘણું ઘી, તેથી તેનો જીવ ઉગીર્યો, ઝેર નીકળ્યું ઉલટી થઈ, એક રહ્યો ને એક ગયો. પણ આ દુષ્ટ કર્મ કરનાર પકડાઈ ગયા, તેને સરકાર તરફથી મોટો દંડ મળ્યો. પણ ગોપાલભાઈને એમ કે ગમે એમ તો અમારા હગાદને ગામના પટેલો, એટલે સરકાર પાસે આને માફી અપાવી. બોલો, અપકાર ઉપર ઉપકાર કર્યો. બોલો, આમ દુશ્મનનું ભલું કર્યું તેથી તેનું જીવન પરિવર્તન થયું. ઓલા ભાઈનું દંડ થયો હતો ને એને ગોપાલભાઈએ છોડાવ્યો ને ત્યારે એનું હૃદય પરિવર્તન થઈ ગયું કે જેને મારી નાખવા મેં કાવતરું કર્યું એણે મારા ઉપર કરીને મને છોડાવ્યો, એટલે ગોપાલભાઈનો ગુણ બહુ આવ્યો. એટલે એ કુટુંબ એક સત્સંગી થયું, એક પછી એક વધતા જાય, એકમાંથી બેન, બેમાંથી ત્રણ, ને ત્રણમાંથી ચાર, સત્સંગ વધ્યો. અને આ બાજુ એ સત્સંગની સેવામાં મંદિરની સેવામાં કુટુંબ જોડાઈ ગયું. ધીમે ધીમે મંદિર પૂર્ણ થયું. ફરીવાર ગોપાલ સ્વામીને બોલાવ્યા કે સ્વામી પધારો, હવે તમે પ્રતિષ્ઠા કરો, ભગવાન પધરાવી દો. એટલે અમે ભક્તતા થઈ જઈ સ્વામી આવી બે ચક્ષુવાળી ઊભી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કરી. એ સમયે ગામ લોકોને ઘણું આશ્ચર્ય સ્વામીના પ્રતાપે જણાનું અને ધીરે ધીરે સત્સંગ વધ્યો. હાલ પણ ત્યાં સ્વામીએ પધરાવેલી મૂર્તિ સિંહાસનમાં છે. વિક્રમ સંવત 2044માં શાસ્ત્રી કૃષ્ણ સ્વરૂપદાસ ખાનદેશીએ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. કે શાસ્ત્રીના ગુરુ કહેવાય વાસદવાળાના. પરંતુ જીર્ણોદ્ધાર કરાવ્યો, પરંતુ ગોપાલ સ્વામીએ જે મૂર્તિ પધરાવીને જે સિંહાસન પધરાવ્યું ને એ હજી એમ નામ રાખ્યું છે. એક બાજુ સમજાણ દર્શન માટે. વાલા ભક્તો, આવી રીતે સરસ મજાનું ગોપાલભાઈએ સોખડામાં ગોપાલ સ્વામીને બોલાવીને મંદિર કરાવ્યું. આ કથા કરી વળી જાણી કથાનો પ્રસંગ કહું એક કથા તણું અંગ. વળી પ્રસંગ જાણીને એક વાત કરું કે 1999 સાલ આવી વિક્રમની તે કાળ 1909 સાલ હતી. એ વખતે રઘુવીરજી મહારાજ વડોદરા પધારેલા અને રાજાશાહી રીતે એમનું ત્યાં સ્વાગત કરેલું. રઘુવીરજી મહારાજ 10 દિવસ ત્યાં રહેલા. એ વખતે ગોપાલભાઈ વડોદરે આવ્યા અને રઘુવીરજી મહારાજને ખૂબ આગ્રહ કર્યો કે તમે અમારે ગામ સોખડા પધારો. પછી જવાનું નક્કી થયું અને આચાર્ય સોખડા પધારવાના હતા એટલે ત્યાંના બધા કુસંગી લોકોને ખબર પડી, વિરોધીઓને, કે સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય આવવાના છે. એટલે બધા માળા થયા ભેગા, આચાર અજને ન પહેવા દેવા, પાછા વાળવા એવા ને એવા લેવા નિર્ણય કર્યો. ધૂળ નાખવી કરવી ઉપાધિ સંપી સવે એવી વાત હાંધી. બધા ભેગા થઈ નક્કી કરી નાખ્યું ઉપમાન કરવું. હવે આ બધી ગોપાલભાઈની ખબર પડી કે હું આમંત્રણ દઈને આવ્યો છું, સંતોને આચાર્ય આવશે અને આ ડખો થાય. અને આ બધું આજકાલનું નથી, પહેલાં બહારથી થતું, હવે અંદરથી થાય છે. ધૂળ તો રહ્યો જ, પ્રોગ્રામ ને પ્લાન તો બધા એમના મર્યા. જાણી સત્સંગીએ વાત એ હ કરી ભૂપને જાહેર તે. ગણપતરાય રાજા હતા એને વાત કરી વડોદરામાં. ભૂપે આપ્યા સાથે અસવાર, ગયા આચાર્ય ગામ મોજાર, મિલિટરી સાથે પધાર્યા. બોલો હવે સત્સંગીઓએ સજી સેવા, સંત માંડિયા ઉપદેશ દેવા. સમજી એ વાતનો સાર, સત્સંગી વધ્યા 3-4, વળી 3-4 ઘર વધ્યા. અને ઓલ્યાથી તો કાંઈ બોલાણું જ નહીં. સોની સત્સંગી મનસુખ રામ રૂડા બ્રાહ્મણ ગોવિંદરામ આ બધા નવા થયા. ગોવિંદરામ ભટ્ટ થયા ને હોની મનસુખભાઈ સત્સંગી થયા ને આના વંશજો બધા સત્સંગી જ. એ આદિ હરિજન જે પક્ષે ગોપાલભાઈને તે ગોપાલભાઈને ટોળું વધ્યું. કુસંગી તો ઘણો દ્વેષ લાવે, જૂઠા જૂઠા તે આળ ચડાવે. હતું કોઈ માણસનું ઘાસ, બળાયું તે ચોરની પાસ. જો પાછો એક બીજો નુસ્ખો શોધી કાઢ્યો એને, બીજું ટીખળ, કોકનું ઘાસ હળગાવ્યું કોકની પાસે. અને સરકારમાં કામ ચલાવ્યું, આળ ગોપાલને માથે ચડાવ્યું કે એને હળગાવ્યું. ગોપાલભાઈ નવરો છે, એનું ઘાસ હળગાવવા સુખી માણા. બનાવટનો પુરાવો કરાવ્યો પાછો અને દોષ ગોપાલભાઈને ચડાવ્યો. આ કુસંગીઓ બુદ્ધિ બગડેલા, હખ જ નહીં આને. કુસંગીઓએ ગોપાલભાઈને કેદમાં જાય એવું કહી નાખ્યું, પરંતુ ભગવાન સ્વામિનારાયણે ગોપાલભાઈની સહાય કરી. તેથી ગોપાલભાઈ નિર્દોષ છૂટી ગયા. ઉલટો કેસ કરનારને દંડ ભરવો પડ્યો. તેથી તેમને ગોપાલભાઈ ઉપર અતિશય દ્વેષ થયો. પાછો આય તકલીફ વાંકમાં આવે, મુવા દંડ ભરવો પડે, પાછા ઓર ખારા થાય, વળતો મૂકે જ નહીં, વળી વધારે દ્વેષ થયો. એટલે એણે બે કોળીને ખાનગી બોલાવ્યા અને 100 રૂપિયા લાંચ આપી અને કહ્યું કે હેરાન થઈ ગયા છે, વર્ષોથી કોઈ વાતે મળો પાછો પડતો નથી, કોઈ વાતે આંટી માવતો નથી, માટે લ્યો 100 રૂપિયા ઠીક પડે ને પતાવી દીજો. અને સાંભળો, જો મારી નાખશો ને તો હજી મોટું ઇનામ આપીશ. તમે તમારા બૈરા છોકરા વર્ષો સુધી ખાવ ખાઈપું ખોટે ને એટલું ભરી દઈશ, પણ આનું કાસળ કાઢ નાખો. આમ ગોપાલભાઈ માટે હોપારી આપી. ઓલા કોળી તો રાજી થઈ ગયા. એટલા મળ્યા હજી મળશે, લાગ જોવા માંડ્યા. ગોપાલભાઈની વાહે વાહે ફરે કે ગમે ને આ લાગ આવે ને આ પૂરું કરી દઉં છું. અને એક વાર લાગ આવી ગયો. એક રાત્રિએ ખેતર માય ભાઈ ગોપાલ હું તેલા ત્યાંય કોળી મારવા આવ્યા ધાય હતા ઊંઘેલા ગોપાલ ભાઈ. ઘસઘસાટ ઊંઘે છે, કોળી ભાઈ આવી ગયા અને જોયું કેમ એલા, તો બરાબર છે પતાવી દે પતાવી દે. જ્યાં તરવારીઓ કાઢીને ભોંકવા ગયા ત્યાં ભગવાન સ્વામિનારાયણે હૃદય પલટો કર્યો, ક્રોધ અને દ્વેષની જગ્યાએ દયા મૂકી દીધી, બધું એના હાથમાં છે. તેથી માર્યા નહીં તે ઠાર લીધી ગોપાલની તરવાર. ત્યાં તરવાર પડી હતી ગોપાલભાઈની, માર્યા નહીં તરવાર લઈને વીઆઈ ગયા, કાલ ને કાંઈ મારવો નથી, તરવાર લઈ લઈને કે તરવાર લઈ લીધી. હવે આ વાતને ઘણા વરવી ગયા. પછી એકવાર એ બે ગોપાલભાઈને ભેગા થયા, સમજ્યા, પછી ગોપાલભાઈને તરવાર બતાવ્યા, તમારી તરવાર લેતા આવ્યા છે, હલ્યો હલ્યો કે કેમ, તો મારવા આવ્યા હતા પણ એમ તમને માર્યા નહીં ને તરવાર લેવા. હવે એમ થશે કે તરવાર તમારી અમર ન રખાય, હલ્યો રાજી રહેજો, તમે તો બહુ મોટા ભગત છો. બોલો, આમ કોળીનું હૃદય ભગવાને બદલ્યું. આવી રીતે દ્વેષીઓએ અનેક પ્રકારે દુઃખ દીધા, છતાંય ગોપાલભાઈએ ભગવાનના બળે સહન કર્યું. તો મહારાજ એમની વારે વારે સહાય કરતા રહ્યા. એમ થતા થતા વળી એક દુઃખ બહુ મોટું આવી પડ્યું. એમાં આ છેલ્લું દુઃખ છે અને ગોપાલભાઈ એમાં જરા ઢીલા પડી ગયા.
પિતા ગોપાલજી ભાઈના તન તજી ગયા પ્રભુ પાસ.
એના પિતાનું મૃત્યુ થયું ગોપાલભાઈ.
ક્રિયામાં નાચ નહીં જમે થયા ગોપાલ ભાઈ ઉદાસ.
બાપ જેવું માછેથી શત્રુયું ગયું અને નાચ વિરોધમાં છે. ગોપાલભાઈના મનમાં એમ થયું કે મારા બાપની પાછળ મારે નાચ જમાડવી પડે, નાચ જમશે નહીં. એટલે ગોપાલભાઈ જરા ઉદાસ થઈ ગયા.
થોડાક જનને જમાડવા તેણે સીધું કરાયું તૈયાર. અતિશય દિલ ગર દેખીને દીધું દર્શન ધર્મ કુમાર. અતિશય દિલગીર દેખીને દીધું દર્શન ધર્મ કુમાર.
બહુ ઉદાસ થઈ ગયા કે નાચ જમવા આવશે નહીં. થોડુંક સીધું તૈયાર કરાવ્યું કે વધારે તૈયારી કરીને શું કામ છે, પડ્યું રે લોકો દાંત કાઢે. બહુ દિલગીર હતા એટલે મહારાજે દર્શન દીધા અને પ્રભુએ એવું કીધું.
ઉચરા એમ કૃપા નિધિ તમે નોતર જો બધી નાત્ય. સકલ જન મન પ્રેરણા હવે હું જ કરીશ ભલી ભાત.
સકલ જન મન પ્રેરણા હવે હું જ કરીશ ભલી ભાત.
મહારાજ કે છે, ગોપાલભાઈ તમે આખી નાયત ને નોતરો, બધાના હૃદયમાં હું પ્રેરણા કરીશ, સૌજન જમવા આવશે નહીં, સંશય કરશો લગાર, બધા જમવા આવશે, સંશય ન કરતા રસોઈ સર્વને કારણે તમે કરાવજો તૈયાર. ધન્ય ધીરજ દ્રઢ તમ તણી મારા ભક્ત તમે છો અનન્ય, ધીરજ દ્રઢ ધરનાર છો તમ જેવા નહીં જન અન્ય. એમ બોલ્યા મહારાજ. ધન્ય તમારી ધીરજ કે લો, મારી કૃપાથી તમે હવે સુખ પામશો સર્વ પ્રકાર. બોલો, મારી કૃપાથી તમે હવે સુખ પામશો કે છો, માટે મુજાશો નહીં. ઉપાધિ સર્વ મટી જશે, સુખ પામશે સુત પરિવાર. ભાઈ ગોપાલજી બોલ્યા, સીધું થોડું જ છે મહારાજ. મહારાજ સીધું હાવ થોડું લાવ્યો છું, તરત કેમ બની શકે, જમાડ્યાનો દિવસ છે આજ, આજ જમાડવાના છે. હવે આખી નાઈ જમે એટલું સીધું મારે લાવવું ક્યાંથી ને કાઢવું ક્યાંથી. શ્રીજી કહે સૌને નોતરો, માંડો કરાવવા સરસ રસોઈ સીધું શામમાં નહીં ખૂટે, તમે ચિંતા ન કરશો, કોઈ ખૂટશે નહીં, ગમે એટલા જમે તો નહીં ખૂટે, જે છે એટલું તૈયાર કરી નાજ નાખો. સૌને દીધા પછી નોતરા માંડી રસોઈ કરવા કાજ, સૌજન જમવા આવ્યા પ્રેરનાર શ્રીજી મહારાજ. એટલું કહીને મહારાજ તો અદ્રશ્ય થઈ ગયા. અને પછી તો જે રસોઈ થઈ અને માંડ્યું માણસ જમવા, બધાય જમવા આવ્યા અને ખૂટ્યું નહીં. સર્વે ઉપાધિ શમી ગઈ, થયા માણસ સર્વે મિત્ર. વિવર આવ્યું, વૃદ્ધિ થઈ સત્સંગની, વળી થયા વખાણ વિચિત્ર. બહુ સત્સંગ વિધ્યો સોખડા ગામ તે દિવસે, પટેલ બધું સત્સંગી આજેય છે. પુત્ર તેના ત્રિભુવન ભલા સત્સંગી છે, તાત સમાન સંસારમાં સુખ શાંતિથી આજ ભજે છે શ્રી ભગવાન. આ ગ્રંથ લખાણો ત્યારે ત્રિભુવનભાઈ હતા કે આજ સુખેથી ભગવાન ભજે છે, કે એના પુત્ર. અને ગોપાલ સ્વામી જ્યારે આશીર્વાદ દીધેલો ત્યારે એમ કીધેલું કે તમારા મોટા દીકરામાં આખું ગામ તણાહે, એનું બહુ માન વધશે. પછી આ ત્રિભુવનભાઈ ભગત એવા થયા અને સમાજમાં ગામમાં કુટુંબમાં અને વડોદરા રાજ્ય સરકારમાં મોટેરા માન્યતા બહુ થયા સ્વામીના આશીર્વાદથી. સિયાજી રાવ ત્રીજાના અતિ માન્યતા હતા, અતિશય. એમની આરે એમનો એક ફોટો છે, સમજ્યા. જેમણે સોખડા ગામમાં બહેનોનું મોટું મંદિર કરાવ્યું ત્રિભુવનભાઈએ, અને ગોપાલ સ્વામીના આશીર્વાદ પ્રમાણે 20 વર્ષમાં આખું ગામ ત્રિભુવનભાઈને વશ થયું. એના પ્રભાવે લગભગ પાટીદારોએ સત્સંગ કર્યો. 20,000 વીઘા જમીન કરી ત્રિભુવનભાઈ, 20,000 વીઘા, સમજાણો. આટલા બધા સુખી થયા. અને વડોદરાના દિવાન મનુભાઈ યારે એને સંબંધ બહુ સારો હતો. સિયાજીરાવ સરકારના માન્યતા, સરકાર પોતે ત્રિભુવનભાઈને સલાહ લઈને કામ પૂછતા, એની સલાહ લેતા, એટલા બધા માન્યતા. અને રાજકચેરીમાં બેસે તો ઝીણાભાઈની જેમ હાથમાં માળા રાખીને બેઠા, એવા ભગત પણ, એવા સંતો માટે માથું દેવા નિષ્ઠાવાન. પછી વડોદરાના દિવાન મનુભાઈએ ત્રિભુવનભાઈને એમ કીધું કે તમને મારે અહીં વડોદરામાં એક બંગલો બાંધી દેવો છે, સમજાણું, અહીં મકાન બાંધો. ત્યાં ત્રિભુવનભાઈ કે અહીં નહીં, મારે ન્યાય બાંધવો છે, મંદિરની સેવા થાય, સત્સંગ થાય. અને પછી એ મનુભાઈને બોલાવી ત્યાં સરસ મજાનો પ્લાન કરી એણે સોખડામાં મોટો બંગલો બાંધ્યો છે, હજી છે હાલ. વાલા ભક્તો, આવું સરસ મજાનું આખ્યાન છે. આખ્યાન ગોપાલ દાસનું, સ્નેહે સુણે સુણાવે જે, પામે હિંમત હૈયા વિશે, સત્સંગી થશે દ્રઢ તે. પણ આ ત્રિભુવનભાઈ 1971માં મહારાજ મને તેડવા આવ્યા છે, હું ધામમાં જાઉં છું એમ બોલીને ધામમાં ગયા, એવો એનો ઇતિહાસ છે.
હરિજન તણુ આ ચરિત્ર ચારું, શુભ ફળ તે હસ દેવ આપનારું.
હરિજન તણુ આ ચરિત્ર ચારું, શુભ ફળ તે હસ દેવ આપનારું.
સુણી સુણી સતસંગી રાજ થાશે, પ્રભુ પદમાં અતિ પ્રીતિ તો જણાશે.
સુણી સુણી સતસંગી રાજી થાશે, પ્રભુ પદમાં અતિ પ્રીતિ તો જણાશે.
ઓ પ્રભુ પદમાં અતિ પ્રીતિ તો જણાશે,
પ્રભુ પદમાં.
આવા સત્સંગીનું અદ્ભુત ચરિત્ર સાંભળનારાને ભગવાનમાં હેત થાય, ધીરજ આવશે. ઇતિ શ્રી વિહારીલાલજી આચાર્ય વિરચિતે આચાર્યો દયે શ્રી રઘુવીર આચાર્ય જન્મચરિત્રે સોખડા ગામે ગોપાલભાઈ ડઢતા કથન નામ વિમશો પ્રભાવ. અદ્ભુત આ વાત છે. અત્યારે આ દેવજી પટેલનો પરિવાર આખા સોખડા ગામમાં છે, પટેલો બધા, અને ખૂબ સારા સત્સંગી છે. એમના વારસોએ આ જરાક એમનો વંશ આંબો મોકલ્યો છે. ત્રિભુવનભાઈ, એના ભાઈ જીવાભાઈ અને ઉમેદભાઈ, એમાં ઉમેદભાઈને ભાઈલાલભાઈ અને ભાઈલાલભાઈને ઘનશ્યામ, જયંતિ, નગીન, પ્રફુલ, અરુણ આ છોકરાઓ છે. અને જીવાભાઈના વંશમાં એને 3 દીકરા, ડાયાભાઈ, અંબાલાલભાઈ, ઝવેર. એમાં ડાયાભાઈના બાબુભાઈ નટુભાઈ અને બાબુભાઈનો દીકરો રાજુભાઈ સરપંચ છે અત્યારે હાલ. અને ત્રિભુવનભાઈના છોકરા શંકર સગન ને નરસિંહ, એમાંથી શંકરભાઈને પ્રમોદભાઈ અને નરસિંહભાઈને વિઠ્ઠલભાઈ અને સગનભાઈને મગનભાઈ ને જશભાઈ છોકરાઓ છે. હાલ તો આ બધા મૂળ તો બધાય ભગવાન સ્વામિનારાયણના દઢ નિષ્ઠાવાન અને અતિશય મહારાજમાં અને સંતોમાં હિતવાળા છે, અને એમના વડવાઓ આવા મહાન ભક્ત થયા, અને આપણે એનું આખ્યાન આ આચાર્ય દયમાંથી અહીંયા સંભળાયું. સહજાનંદ સ્વામી મહારાજ
જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી અવસર કરુણા નિધિ, કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી, મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે